Man has become rather a destructive agent than a creator.
હવે એ સ્થિતિમાં એ કેમ બન્યું
અને આપણી સૌંદર્યની જે વાત છે તો આપણે માત્ર સૌંદર્યની વાત નથી કરવાના, કારણ કે એસ્થેટિક્સનો અર્થ બદલાતો જાય છે. બ્યુટી ઇઝ અ નિગ્લેક્ટેડ કોન્સેપ્ટ ઇન મોડર્ન એસ્થેટિક્સ. ઇઝી બ્યુટી કેરિક જે હતા ત્યાં સુધી ધ આઈડિયા ઓફ બ્યુટી વોઝ પ્રિડોમિનન્ટ, પણ પછીથી નવા એસ્થેટિક્સમાં આપણે સૌંદર્યની જ વાત કરીએ છીએ એ જરૂરી નથી. ઇવન અગલી હેઝ ઇટ્સ પ્લેસ ઇન એસ્થેટિક્સ, તો નોટ બ્યુટી બટ એ આપણે નવેસરથી વિચારીએ તો એ રીતે વિચારવાનું રહેશે. પણ આ વાત સાચી છે કે કશાકનું નિર્માણ કરવું, સર્જન કરવું, એ જ સમથિંગ. એના માટેની જે નેચરલ ઇમ્પલ્સ છે, જે સાહજિક વૃત્તિ, તે કદાચ હવે એટલી પ્રબળ રહી નથી. એટલું જ નહીં પણ એવા ઘણા માણસો છે, અને આપણા કવિ રવિન્દ્રને ફરિયાદ કરેલી કે જેણે એક ફૂલને ખીલતું જોયું નથી, પંખીનો ટવકો સાંભળ્યો નથી, અને કોઈને બે મીઠા શબ્દો કહ્યા નથી, પણ મુખ પર સ્મિત પરક્યું નથી, એ માણસને જીવવાનો અધિકાર નથી. પણ આજે તો આપણે જોઈશું કે ઘણા બધા એવા માણસો છે કે ફૂલના બગીચા વચ્ચેથી ચાલી જાય, અરે એટલું જ નહીં પણ પૈસાદાર લોકો પોતાના ઘરમાં મોટો કરે છે, ને કોઈ આવીને પૂછે કે તમારે ત્યાં સરસ ફૂલ ખીલ્યું છે, એનું નામ શું, તો કે એ તો ભાઈ ખબર નથી, માળી જાણ. તો બગીચો કરીએ છીએ પણ તમે માળી રાખી શકીએ છીએ એ બતાવવા માટે, ફૂલના પ્રેમને માટે નહીં. રવિન્દ્રનાથે તો એમ કહેલું કે એવરી ફ્લાવર ઇઝ અ લવ લેટર રિટન ઇન મેની કલર્ડ ઇન્ક્સ. તો અને આપણામાં કેટલા આકાશને જુએ છે, રોજ જ છે બધું જ, જાણે કે આપણે પડી ગયું છે, ટેવાઈ ગયા છે. ત્યારે રવિન્દ્રનાથે તો એમ કહેલું કે લખો જોજન દૂરે તારા સેવો મોર નામ જાણે, લાખ જોજન દૂધનો તારો છે એ પણ મારું નામ જાણે છે. આ વિશ્વ સાથેની આત્મીયતા. તો એટલે માણસ હવે આપણે કહીએ છીએ આજે, વી ટોક અબાઉટ ધી એલ્યુનેટેડ મેન, વન ડાયમેન્શનલ મેન, ઓર્ગેનાઇઝેશનલ મેન, ફંક્શનલ મેન. આ માણસના બધા ખંડ પાડે છે, બધા ટોટલ મેન. નોબડી ટોક્સ અબાઉટ ધ ટોટલ મેન. અને એટલે ટોટલ એજ્યુકેશન એનો કોન્સેપ્ટ પણ આપણી પાસે રહ્યો નથી. આપણું શિક્ષણ એ રીતે ચાલતું નથી. વી લીવ ઇન એન એજ ઓફ સ્પેશિયલાઇઝેશન વિથ એક્ટિંગ ઓલ ધી ઇવિલ્સ ઓફ સ્પેશિયલાઇઝેશન. એટલે માણસ માણસના સંબંધની ભૂમિકા છે એ હવે એટલી સરળ રહી નથી. અને કોઈ હ્યુમેનિઝમની વાત કરે તો કહે છે કે હી સેન્ટિમેન્ટલ, એવી લાગવડે નહીં. એટલે લાગણીઓથી માણસ ગભરાય છે, અને લાગણીઓ હોય તે તરત જ લાગણી વેડા એવી ગાળ દઈને એ માણસને આપણે નીચો પાડીએ છીએ. પણ આ વાત કેટલે અંશે સાચી છે. આપણે અહીંયા ફ્લાવરવાસમાં ફૂલ ગોઠવ્યા છે, એ એક રસમ છે, એક જાતનું કન્વેન્શન છે, પણ એની સાથે આપણો કંઈ સંબંધ છે? કંઈ નથી. તો કોઈ સરસ ઓમકારનાથ ઠાકોરે ગાલકંસ રાગ સાંભળતો હોય, ઘરમાં ટેપ રેકોર્ડ અને સ્ટીરિયો સિસ્ટમ હોય અને વાગતું હોય, અને એની મેળે માલકોશ રાગ ગાયા કરે, ઓમકારનાથ તો આપણી સામે છે નહીં, અને ચાર માણસો બેઠા બેઠા કોઈની નિતિકા નિંદા કુથલી કર્યા કરતા હોય અને ત્યાં માલકોશ રાગ વાગ્યા કરતો હોય, એટલે મને લાગે છે કે આપણા જમાનામાં સંન્યાસીઓનું પ્રમાણ વધારે છે, અનાસક્ત લોકો. અનાસક્તિ કેળવવી અઘરી છે, પણ આપણા જમાનામાં આપણે કેળવી છે. ઉત્તમ વસ્તુની વચ્ચે રહીએ પણ છતાં એનાથી બિલકુલ નિર્લિપ્ત. એટલે કબીરે જે વર્ણન કરેલું તે બરાબર છે કે પાણી મેં મીન પિયાસી. આ લખલુત વૈભવ ઈશ્વરે ઠાલી દીધો છે એવી દુનિયામાં આપણે જીવીએ, અને ગાડીમાં બેસીને જતા હોય તો પ્રકૃતિના નવા નવા બદલાતા રૂપો આપણને દેખાય. ગામનું પાદર આવે તે હજુ પણ એવા દ્રશ્યો રહ્યા છે તે જોઈ લેવાના, ધરાઈને આવતીકાલે જોવાના મળવાના નથી. કે ગામને પાદરે વડ છે મોટો અને એની ઘટામાં ગાયના ભેંસના ગણ બેસીને વાગોળે છે. ભરવાડ પેલો ટ્રાન્ઝિસ્ટર લઈને બેઠો હશે એ વાત જુદી. ત્યાં પણ પાસે જ દૂરમાં કોઈ ફેક્ટરી ધુમાડો ઉપતી હશે અને રાસાયણિક દ્રવ્યોનો ઝેરી પવન ત્યાંથી આવતો હશે. પાસેના તળાવમાં એને કારણે માછલીઓ મરી ગઈ હશે. એટલે હજુ આ દ્રશ્ય પણ તળાવ છે, વડ છે અને ગાય ભેંસ આપણી વચ્ચે છે. એટલે ગાડીમાંથી જતા હોઈએ અને પાસેના મંદિર પર ધજા ફરકતી હોય તો આ બધું દ્રશ્ય છે ને આપણા મનમાં સંગ્રહી રાખવા જેવું છે કે આવતીકાલે નથી દેખાવાનું. એટલે માણસો સૌથી ખતરનાક વસ્તુ કે માણસો હવે સૌંદર્ય વિના, પ્રકૃતિ વિના, સર્જન વિના ચલાવતા થઈ ગયા છે અને એને ટેવ પડી ગઈ છે. વી લીવ ઇન અ મેકેનાઇઝ યુનિવર્સ. આપણે જે જીવીએ છીએ એ કેવું છે, યંત્રચાલિત જગત છે, બધું યંત્ર પ્રમાણે. અને બિહેવિયરિસ્ટિક સાયકોલોજીમાં તો કહ્યું છે કે માણસો ને પણ તમે એ પ્રમાણે ટ્રેન કરી શકો. પ્રયોગ કરેલા વોટસને કે કૂતરાને પેલા પાંજરામાં રાખેલો અને લાલ રંગની રકાબીમાં ખાવાનું આપે અને ઘંટડી વગાડે ત્યારે ખાવાનું આપે. એટલે ધ ડોગ્સ બિહેવિયર વોઝ કન્ડિશન. પછી જયારે લાલ રંગ જોઈએ ત્યારે પણ મોઢામાં લાળ આવવા માંડે એસોસિએશનને કારણે. તેમ માણસ પણ કન્ડિશન થઈ ગયો છે. ધેર ઇઝ અ બિલ્ટ ઇન અલાર્મ ક્લોક ઇન અસ કે તરત જ એક કલાક થયો એટલે આપણા મનને થાક લાગવા માંડે કે હવે આગળ ચાલશે નહીં, કોફી બ્રેક કે ટી બ્રેક જોઈશે. એટલે આ આપણી સ્થિતિ છે. એટલે જે મિકેનિકલ વર્લ્ડની વચ્ચે આપણે જીવીએ છીએ એ યંત્રોનું આપણા પર એટલું મોટું આક્રમણ થયું છે કે યંત્રોનો ગુલામ હવે માણસ છે. અને ધીસ મશીન્સ ઓલ અરાઉન્ડ અસ ટર્નિંગ, ધે આર ટર્નિંગ અસ ઇન ટુ રોબોટ્સ. એ આપણને યંત્ર માનવમાં ફેરવી નાખે છે. આપણા દિવસનો મોટાભાગનો કાર્યક્રમ આપણે જોઈશું તો કેવો છે, મિકેનિકલ. આ પછી આ પછી એટલે સુધી કે તમે એમાંની એકાદ વિગતને હજી પાછી કરો તો માણસ બિચારો રવિવારે મુંજાઈ જાય છે કે શું કરવું. હું તો મુંબઈ શહેરમાં રહ્યો છું, માણસો દોડતા જ હોય છે. અને ચાર્લી ચેપ્લિને એની એક ફિલ્મમાં બતાવેલું ને એનું જોઈને સત્યજીત રાયે બતાવેલું તો માણસો દોડતા જ હોય છે, રમકડાની જેમ, ચાવી આપેલા રમકડાની જેમ. પણ દોડીને ક્યાં જાય? ત્યારે ચીની ભાષામાં એક કહેવત છે કે મને જો કોઈ બે પૈસા આપે તો એક પૈસાના ચોખા લઉં અને એક પૈસાના ફૂલ લઉં. કેમ એમ? તો કે ચોખા તો ખાધા કારણ કે શરીરની જરૂર છે, પણ એ પતી ગયા પછી પણ કંઈક રહે છે અને તે આનંદ અને તે ફૂલ જે પ્રકૃતિમાં છે. હવે આ વૃત્તિ માણસમાં બહુ સહજ રીતે રહેલી છે, એટલે કે જન્મજાત છે. કારણ કે આપણે ત્યાં સૌથી જૂના જે ગુફામાંના ચિત્રો મળે છે એમાં માણસે જે પશુને મારીને ખાધા તેના ચિત્રો એણે આલેખેલા છે. તે આ ચીની હકીકતનું સમર્થન કરે છે કે અને પણ આજે પણ પેલી નવી જે કહેવત આવી રશિયામાંથી આવી એ બહુ મહત્વનું છે કે તેના લોકો છે તે અન્નને માટે મત્યા કે બીજું બધું જ હશે પણ માણસની પાસે અન્ન નહીં હોય તો નહીં ચાલે. પણ પછીથી એ જ લોકોને એમ કહેવું પડ્યું કે નોટ બાય બ્રેડ એલોન, એટલા માત્રથી નહીં ચાલે, કંઈક જોઈશે. તો શું જોઈશે? તો આ ફૂલ જોઈશે, કળા જોઈશે, સંગીત જોઈશે, આ બધું જોઈશે. ત્યારે આ જે સહજ જે આપણે સંસ્કૃતમાં રસ શબ્દ છે, રસ, અને રસ છે તે એસ્થેટિક્સ માટે વધારે સારો શબ્દ રસમીમાં ઉંચા છે. કારણ કે સંસ્કૃતમાં પણ સૌંદર્યને એટલું મહત્વ નથી આપ્યું. જો મહત્વ આપ્યું હોત તો જુગુપ્સા જેનો સ્થાયી ભાવ છે એવો બીભત્સ રસ હોત નહીં. તેવી જ રીતે અંગ્રેજીમાં આપણે પણ કહીએ છીએ કે ગ્રોટેસ્ક, એ પણ સૌંદર્યનું જ એક અંગ છે. અથવા સૌંદર્યની તમે વિભાવના એટલી વ્યાપક બનાવો કે જેમાં બીભત્સનો પણ સમાવેશ થાય એ રીતે તમે એને વળગી રહી શકો. ત્યારે આ રસ તો આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુમાં રસ છે એ જ એના જીવનનું કારણ છે. વૃક્ષ છે એનો રસ સુકાઈ જાય એટલે વૃક્ષ ખરી પડે. તેમ જીવનમાં બધે રસ છે એટલા માટે આપણે તો પરમ તત્વનું વર્ણન કરતા પણ એમ કહ્યું કે રસો વૈ સહ, એ રસ છે. અને આપણું જીવવાનું ક્રિયાપદ કોઈ માણસ જીવે છે એમ કહેવું, અને ઉપનિષદમાં એમ કહ્યું કે સ એકાકી ન રમતે, તો રમતે ક્રિયાપદ આવ્યું અને એ બહુ મહત્વનું છે. એટલે જગતમાં માણસ એકાકી ક્યારે હોય છે, અને એકાકી હોય છે તો શું થાય છે કે ન રમતે એના મનને આનંદ પડતો નથી, અને આનંદ થતો નથી માટે એને શું કરવું પડે છે, માટે ઈશ્વરે જગતનું સર્જન કર્યું. એટલે સૌથી પહેલો ભાવ તો એ છે કે તમારા મનમાં આવી કઈ ઉણપ વર્તાય છે, ભાઈ તમારું મન આનંદમાં નથી, તો શું કરશો? તો કે તમે કંઈકની વસ્તુનું સર્જન કરો. એવા દાખલા જોયા છે કે જેલમાં માણસ હોય અને નર્યો એકાંતવાસ આપ્યો હોય તો જે બારીના સળિયા છે એને અમુક રીતે એ કરીને એમાંથી સંગીત ઉત્પન્ન કરીને માણસે સંગીતનો સહવાસ માણે છે. જ્યારે આપણે તો કારાગારમાં નથી, છતાં કારાગારમાં હોઈએ એ રીતે જીવીએ છીએ. આપણી પાસે બધા જ સાજ સામગ્રી બધું જ છે, પણ એમાંથી આપણે કશાનો ઉપયોગ કે ઉપભોગ કરી શકતા નથી. ત્યારે આ રસ છે એટલે શું? રસને સુકાઈ ગયેલો, આપણે કોઈ સરસ વાત કરતા હોય ને કોઈ માણસ બગાસું ખાય તો આપણે કહીએ કે આનો રસ ઉડી ગયો છે, આનામાં રસ નથી. આપણે દયા આવે કે અરે આનામાં રસ નથી, એને રસ નથી એમ નહીં પણ એનામાં રસ નથી. જો રસ હોત તો આવું ના થાય. એટલે રસ શું છે કે 100-100% જીવવાને માટેનો ઉમંગ, 100-100% જીવવાને માટેનો ઉમળકો. જ્યારે આ ઉમળકો જો ન હોય તો આપણે આજુબાજુના જગતમાં રસ ન પડે, છલકાઈ જતા હોય. જેમ કે નદી હોય તો એની આજુબાજુનું કેટલું બધું હરિયાળું હોય, તમે જતા હોય નદીનો કાંઠો આવે તો તરત તમને ખબર પડે, પવન બદલાઈ જાય, એની શીતળતા આહલાદક લાગે, આજુબાજુ પંખીઓ કેટલા બધા હોય, પશુઓ પણ એને આશ્રય જાય, વનસ્પતિ ખીલી હોય, રસ જ રસ. તેમ માણસનું છે, તમે એવો માણસ જુઓ તો એની ચારે બાજુ બધું આ જ બધો વૈભવ હોય, સંગીત હોય, નૃત્ય હોય, સાહિત્ય હોય, બધી કળાઓ હોય. પરદેશમાં તો કળા કેટલી ગણાવે છે, ઓછી. શિલ્પ, સંગીત, ચિત્ર, સ્થાપત્ય, પણ આપણે ત્યાં 64 કળાની વાત કરી છે. એટલે બોલો કે કળાનું તો કેટલું બધું મહત્વ હશે, કળા વિના તો ચાલતું જ નહોતું. ત્યારે મારે જે વાત કરવી છે એસ્થેટિક્સની, પેલી જે ટેકનિકલ પરિભાષા છે એ લાવ્યા વિના આ વસ્તુ શું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરી, કેમ આવું હોય છે. ત્યારે કીટ્સ નામના કવિએ કહેલું કે કવિ શું કહે છે, કવિ શું કરે છે, તો કે હી બ્રિંગ્સ આઉટ ધી ઇનવિઝિબલ લિંક્સ બિટવીન થિંગ્સ. આ બધા પદાર્થો આપણને જે વેરવિખેર અને છૂટાછવાયા લાગે છે ત્યારે એને જોડનારી જે અદ્રશ્ય કડીઓ છે એ કડીઓને પ્રગટ કરે છે. તેવી રીતે બીજા ઇંગ્લેન્ડના પ્રખ્યાત નવલકથાકાર ઈએમ ફોસ્ટર, જેણે આપણા ભારત વિશે બહુ પ્રખ્યાત નવલકથા લખી છે પેસેજ ટુ ઇન્ડિયા, ત્યારે એનો પણ મુખ્ય જે સૂર છે તે આ જ છે, ટુ કનેક્ટ, જોડવું. ત્યારે કળા, રસ, સૌંદર્ય જે ગણો તે આપણે ગમે તે નામ આપીએ તે, કારણ કે આપણે પારિભાષિક સંજ્ઞાનો કોઈ ઝઘડો કે એમાં પડવું નથી કે બુદ્ધિનો વ્યાયામ કરવો નથી, ત્યારે એનો મુખ્ય આશય શું છે કળાનો પણ તે જોડવું. માણસ એકલો છે અને તમે ગાડીમાં બેઠા હો, બધા જ અજાણ્યા છે, અને વડોદરાથી મુંબઈ સુધીની મુસાફરી કરવી છે તો તમે એકલા અટોલા ક્યાં સુધી બેસી રહેશો? કોઈ પણ બીજા ચાર માણસ હશે તે પણ વાત કાઢશે. ઇંગ્લેન્ડમાં પણ જાઓ અને બહુ જ તોછડાને એવા માણસો કહેવાય છે ઇંગ્લેન્ડના, આપણી જોડે વાત ના કરે, પણ તે પછી હાઉ ઇઝ ધ વેધર ટુડે એટલું તો પૂછશે, આબોહવાની વાત કાઢશે. એટલે આપણો એક સાધારણ સ્વભાવ છે કે આપણી આજુબાજુ જે છે, માણસ હોય, વનસ્પતિ હોય, પંખી હોય, તેની સાથે આપણે આપણો સંબંધ જોડવા ઈચ્છીએ છીએ. એટલે જીવનની તો એક વ્યાખ્યા જ એ આપવામાં આવી છે કે સંબંધ જોડવાની વૃત્તિ તે જીવન, ટુ એસ્ટાબ્લિશ રિલેશનશીપ વિથ ધ યુનિવર્સ. આપણે માની છીએ કે પથ્થરને સંબંધ નથી, પણ પથ્થરને પણ સંબંધ છે. અને એટલે જ તો જાપાનીઝ લોકો, આપણા તો બગીચા છે તે વૃક્ષોના અને ફૂલના ને એના બનાવીએ, પણ એ તો સ્ટોન ગાર્ડન્સ બનાવે છે, પથ્થરની એરેન્જમેન્ટ કરીને બગીચા બનાવે છે, જે પથ્થરને તો આપણે ગણતા નથી. ત્યારે ત્યાં સુધી એમનો જીવનનો રસ ગયો કે પથ્થરને પણ જેમ શિલ્પી પથ્થરમાંથી કેવા આકારો ઉભા કરે છે. એટલે પેલા પ્રખ્યાત શિલ્પી રોદાન, ફ્રેન્ચ શિલ્પીએ કહેલું કે હું તો ખાસ કશું કરતો નથી, ફોર્મ્સ આર ધેર બટ દે આર કવર્ડ અપ, અને આઈ ચોપ ઓફ ધ સ્ટોન વિચ ડિસગાઈઝિસ ઇટ. એટલે જે વધારાનો પથ્થર અંદર રહેલા પ્રચ્છન્ન રૂપને ઢાંકી દે છે તેને હું છીણીથી કાઢી નાખું છું અને પ્રગટ કરું છું. એમાં કલાકારની નમ્રતા પણ છે કે ભાઈ હું કશું કરતો નથી, ઢાંકે છે તેને માત્ર દૂર કરું છું. ત્યારે મોટાભાગની કળા તમે જોશો કે આપણા જીવનમાં આ બોરોબુદુર જે ત્યાં ઇન્ડોનેશિયામાં છે તે બહુ મોટું મંદિર, ખૂબ વિસ્તરેલું, પણ પછીથી કોઈ કારણે રાજકીય ખટપટોમાં પૂર આવવાને કારણે ગમે તે કારણે પણ માણસો ત્યાંથી ખસી ગયા, અને માણસો ખસી ગયા એટલે પછી જ્યાં માણસ ખસી જાય ત્યાં સામ્રાજ્ય કોનું હોય? પ્રકૃતિનું. મોટા કિલ્લાઓ બાંધેલા, હવે કિલ્લામાં રહીને લડવાનો કે અર્થ નહીં રહ્યો, ઉપરથી બોમ્બ મારો થાય તો કિલ્લાનો તો કશો અર્થ ના રહ્યો, કિલ્લા નકામાં પડી રહ્યા. ત્યારે એ કિલ્લા નકામાં પડી રહ્યા, બંગાળ ખંડેર થઈ ગયા, પણ તેના ઉપર પ્રકૃતિનો હરિયાળો હાથ ફરી વળ્યો, લીલ સરસ એની શોભા વધારી દીધી. એટલે જ્યાંથી માણસ ખસે છે ત્યાં પ્રકૃતિ આવીને કબજો લઈ લે છે. તો એવી રીતે આ બોરોબુદુરનું આખું જે જંગલ હતું, તે આખું જે મંદિર હતું તે જંગલથી છવાઈ ગયું. હવે એને પાછું ડિસ્કવર કરવું પડ્યું, એને પાછું શોધવું પડ્યું આ બધું દૂર કરીને. તેમ જીવનમાં આપણી ટેવ, આપણી નિરસતા, પછી નિરર્થકતા, આ બધાનો ઉકરડો કળાની શુદ્ધ વસ્તુને ઢાંકી દે છે, અને કળાકાર શું કરે છે? એને દૂર કરીને તમને પાછું એ બતાવે છે. જેમ રોદાએ કહ્યું કે મેં વધારાના પથ્થરને છીણીથી દૂર કરી અને એની અંદર રહેલો આકાર પ્રગટ કર્યો, એ રીતે. તો એક માણસની વૃત્તિ આ છે, ટુ રીડિસ્કવર. અને આપણે નમ્રતાપૂર્વક કહીએ છીએ કે ઈશ્વર સૌથી મોટો કળાકાર છે, એને બધું કરેલું જ છે. અને એરિસ્ટોટલે શું કહેલું, પ્લેટો અને એરિસ્ટોટલે, કે આ આર્ટ ઇઝ ધ ઇમિટેશન ઓફ લાઈફ. એરિસ્ટોટલ બાયોલોજીસ્ટ હતો, મનોવિજ્ઞાની નહીં પણ વનસ્પતિ વિજ્ઞાની, બોટનિસ્ટ હતો એરિસ્ટોટલ. એટલે એને કહ્યું કે ફોર્મ્સ ગ્રો ઇન આર્ટ એઝ ધે ગ્રો ઇન નેચર. પ્લેટોનો વિચાર બહુ જ સ્થૂળ સ્વરૂપનો હતો, ઇમિટેશનનો, એ કોપી ઓફ ધ કોપી. એટલે આ યુનિવર્સ શું છે? ધ ઇમિટેશન ઓફ ધ આઈડિયા ઇન ધ માઇન્ડ ઓફ ગોડ. ઈશ્વરના મનમાં જગત વિશેનો જે ખ્યાલ છે તેની પ્રતિકૃતિ તે જગત, અને એની પ્રતિકૃતિ તે કળામાં આવે. ઈશ્વરના મનમાં ગુલાબનો ખ્યાલ હતો, તેમાંથી ગુલાબ થયું પ્રકૃતિમાં, એક પહેલું અનુકરણ થયું. પછી ચિત્રકારે પાછું એનું અનુકરણ કર્યું, તે પાછું બીજું અનુકરણ થયું, અને પછી આપણા સુધી આવે ત્યારે ઇટ ઇઝ 3 ડિગ્રી રિમૂવ ફ્રોમ ધી ઓરિજિનલ થિંગ. આ પ્લેટોનો ખ્યાલ હતો અનુકરણનો, પણ એરિસ્ટોટલ એને સંસ્કાર્યો. અને ત્યાં રસને વિશે એક બહુ પાયાની વાત એરિસ્ટોટલે કરી, અને તે એ કરી કે ઇમિટેશન એ આમ પણ કરવા ધારીએ તો શું કોનું થઈ શકે. ધારો કે તમે એક ઘોડો બનાવો છો માટીમાં કે લાકડામાં, પણ તે બનાવવાને માટે ઘોડાની પાસે શું છે, ઘોડાની રચના શું છે તે તમે સમજી લો, પછી જ બીજો ઘોડો બનાવી શકો. એટલે એના પરથી એરિસ્ટોટલે એ વાત કરી કે ટુ ઇમિટેટ ઇઝ ટુ રીકન્સ્ટ્રક્ટ, ઇઝ ટુ નો ધ સ્ટ્રક્ચર ઓફ ધ ઓરિજિનલ ઓબ્જેક્ટ. ત્યારે મૂળ પદાર્થની સંરચના શી છે તે સમજવું, તેના વિના અનુકરણ ન થઈ શકે. એન્ડ ટુ રીકન્સ્ટ્રક્ટ, જો ઇમિટેશનનો શબ્દ જતો રહ્યો અને કયો શબ્દ આવ્યો, રીકન્સ્ટ્રક્ટ, એટલે એનું પુનર્વિધાન કરવું. અને બીજી રીતે કહીએ તો શું કહેવું, પુનર્રચના કરવી. ત્યારે અહીં રચના શબ્દ આવ્યો, અનુકૃતિ અનુકરણને બદલે રચના શબ્દ આવ્યો. અને રચયિતા સંસ્કૃતમાં છે, રચયિતા ક્રિએટર. એટલે તમે જયારે કંઈક કરો છો ત્યારે, દાખલા તરીકે તમે બાળકને આપો, આપણે જોયું છે તમે બાળકને તમે ઢીંગલી આપો રમવાને માટે, તો તરત શું કરશે, એને બહુ કુતૂહલ થાય છે કે પોતાના હાથ પગ તો તોડીને જોઈ શકતો નથી કે આ હાથ કેવી રીતે હાલે છે કે શું છે, કે મારી આંખ બહાર કાઢીને જોઈ શકતા નથી આપણે આપણી આંખને, પણ ઢીંગલીમાં તો બધી જ છૂટ છે ને, બધું જ કરવાની. એટલે એના પગ તોડી નાખે છે, હાથ તોડી નાખે છે, પછી પાછું મૂકવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણા લોકો જે સમજતા નથી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ, તે આપણે એમ કહીએ છીએ કે ધ ચાઇલ્ડ ઇઝ ડિસ્ટ્રક્ટિવ બાય નેચર, જેને બધું આપે છે તે તોડફોડ કરી નાખે છે. પણ આ બહુ જ ઓરિજિનલ ઇન્સ્ટિંક્ટ છે, અને એને તોડફોડ કરવાની વૃત્તિ કહીને આપણે દાબીએ છીએ, ખોટું છે. કે કે બધું તપાસીને જોશે આ કેમ બન્યું. ધ મોસ્ટ ફંડામેન્ટલ ક્વેશ્ચન ઇઝ ધીસ, હાઉ ઇઝ ધીસ ક્રિએટેડ, આ કેમ બન્યું. તો ત્યાંથી ખરા એસ્થેટિક્સની શરૂઆત થાય છે, અને આપણા જીવનમાં સાહજિક રીતે છે આ કેમ બન્યું. અને ત્યાંથી પછી એને ફરીથી બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે માણસમાં આ એક વૃત્તિ બહુ સહજ છે, જેને એરિસ્ટોટલે કહ્યું કે ધ ઇન્સ્ટિંક્ટ ટુ ઇમિટેટ માયમેસિસ. પણ વાસ્તવમાં એ માયમેસિસ નથી, એટલે કે સ્થૂળ અનુકરણ નથી, પણ એની પુનર્રચના છે. એટલે હવે ઈશ્વરની સામે રવીન્દ્રનાથની જે કવિતામાં આવે છે કે જ્યારે પૃથ્વી સર્જી ત્યારે તો એણે માણસને બોલાવ્યો નહોતો, પણ પછી સ્વર્ગ સર્જવાનો વારો આવ્યો ત્યારે માણસને કહ્યું કે ચાલ તારો હાથ લાવ, આપણે મેળવીને, આપણે હાથ મેળવીને કરીએ. એટલે વિધાઉટ ધી ક્રિએટિવ કોઓપરેશન ઓફ મેન, હેવન કે નોટ બી ક્રિએટેડ ઓન ધીઝ અર્થ. અરવિંદનાથે માણસને માટે કેટલી ગૌરવવાળી વાત કરી છે. પછી એ રીતે એમણે બીજા કાવ્યમાં કહ્યું છે કે પંખીને તો ઈશ્વરે ટવકો આપ્યો છે, ટવકો જ પાછો આપે છે. તારાને પ્રકાશ આપ્યો છે, તે પ્રકાશ જ પાછો આપે છે. પણ મનુષ્યને તો સૂર આપ્યો ને એમાંથી ગીત બનાવીને પાછું આપ્યું. મનુષ્ય ફૂલ ખીલવ્યા, એટલે મનુષ્ય કંઈક પોતાનું ક્રિએટિવ ઉમેરે છે, અને એટલા માટે ઇઝ એ પાર્ટનર ઇન ધ ક્રિએશન ઓફ ધીઝ યુનિવર્સ, એનો સહભાગી છે. ત્યારે કળામાં આ સહભાગી હોવાની જે વૃત્તિ છે આ વિશ્વના સર્જનમાં, તે પ્રતિબિંબિત થાય છે. અને માટે જ કળાનું મહત્વ છે, માટે જ માણસ, હવે આપણે બધા બહુ જ ભણ્યા હોઈએ, એમએ પીએચડી થયા હોઈએ, એથી પણ આગળ ભણ્યા હોઈએ, અને છતાં આપણામાં કળાનો અંશ ન હોય, પણ ગામડામાં જાઓ તો પોતાના બાળકને જે રીતે શણગારશે, કે તમે કચ્છના કોઈ ગામડામાં જાઓ તો મજૂસ ઘરની પેટી એને કેવી રીતે શણગારી હોય, ઘરની જે છાણ અને માટીથી બનાવેલી દિવાલને એણે કેવી રીતે ખડીથી શણગારી હોય, એ તમે જોશો તો લાગશે કે એને પણ કળા વગર ચાલતું નથી. પણ આજે જે ઓનરશીપ બેઝિસવાળા જે એપાર્ટમેન્ટ્સમાં રહેનારો માણસ કબૂતરખાનામાં, ઘરમાં સ્ટાન્ડર્ડ છે, અમુક જ રીતે, કારણ કે બીજાનું અનુકરણ કરે છે અને પોતાને સૌંદર્યની સૂઝ નથી કે આ ઓરડામાં હું છું. તો આ ઓરડાનો જે અવકાશ છે, સ્પેસ છે, એ સ્પેસને મારે રીઓર્ગેનાઇઝ કરવી જોઈએ. ટૂંકામાં માણસનું અભિમાન એ છે, હી ડઝ નોટ રેડીલી એક્સેપ્ટ એનીથિંગ દેટ ઇઝ ગીવન ટુ હિમ, બટ હી વુડ લાઇક ટુ ટ્રાન્સફોર્મ ઇટ. ત્યારે એક મેં બીજો શબ્દ દાખલ કર્યો રચનાની સાથે કે ટ્રાન્સફોર્મેશન, એટલે કે રૂપ બદલવું, એટલે કે નવું રૂપ આપવું. ત્યાં વગર માણસને જંપ નથી. એટલે મારે જે રિયાલિટી મને આપેલી છે તેને મારે સૌથી પહેલા શું કરવું પડે? આઈ હેવ ટુ ડી રિયલાઇઝ ઇટ. એની વાસ્તવિકતાને મારે ભૂસી નાખવી પડે અને પછી તેને નવી રિયાલિટી મારા તરફથી આપવી પડે. ત્યારે હું કહું કે આ 100% મેં સર્જેલી વસ્તુ છે. ભગવાને માટી આપી છે જોઈ તેટલી, પણ એ માટીમાંથી મેં ઘોડો બનાવ્યો, કોઈએ બીજું કંઈ બનાવ્યું. ત્યારે માટીની વાસ્તવિકતાને બદલી નાખી. લાકડું છે, એક સ્પેનિશ કાષ્ઠશિલ્પીની વાત છે કે એણે ઈસુ ખ્રિસ્ત, સ્પેન બહુ ધાર્મિક દેશ છે અને કેથોલિક છે, તો એને ઝાડનું થડ હતું અને એ થડમાં જે બધું એનું ટેક્સચર હોય છે, જે એનું પોત હોય છે, જુદી જુદી રેખાઓ અને છાલનું, એમાં જ થોડોક ફેરફાર કરીને સુઈ પર ચડેલા ઈસુ ખ્રિસ્ત બનાવી દીધા. આ એને ત્યાં રૂપ દેખાયું. સો હી ડી રિયલાઇઝ ધ ગીવન રિયાલિટી એન્ડ ટ્રાન્સફોર્મ ઇટ. ત્યારે કોઈ કહે છે કળામાં શું બનવું જોઈએ? તો સૌથી મહત્વની વસ્તુ આ છે કે આ બનવું જોઈએ. જો આ ન બને, દાખલા તરીકે પ્લાસ્ટર ઓફ પેરિસમાં અજંતા, ઇલોરા, ખજુરાહો બધાના શિલ્પોના બીબા ઢાળીને તમને કાઢીને આપ્યા અને ઢગલા બંધ પછી વેચાવા માંડ્યા. તાજમહાલ બધા આરસ પાડના નાના આગરામાં જાઓ તો બધા અંદર વીજળીના દીવા પણ મૂકી આપે, એ રીતે તમે બનાવીને વેચે. પણ તમે એનાથી આનંદ કરતો નથી. પછી એ જ હોય તો લોકો એમ કેમ નથી કહેતા કે હવે અમારે તાજમહાલ જોવાની શી જરૂર છે, અમારા ઘરમાં છે? પણ એ અનુકૃતિ છે અને એમાં પેલો એનો હાથમાં આવતો નથી, કારણ કે એમાં આપણે કશું કર્યું નથી, માત્ર અનુકૃતિ છે. ત્યારે એનાથી માણસને સંતોષ થતો નથી. અને આ માણસનો એક સર્જક તરીકેનું એક ગૌરવ છે. એ ઈશ્વરનો પ્રતિસ્પર્ધી છે એમ નહીં, પણ મેં કહ્યું તેમ સહભાગી છે અને એ રીતે એ વસ્તુને કરવા માંગતો હોય છે. ત્યારે આપણે અહીંયા જે બીજો શબ્દ મૂક્યો તે ટ્રાન્સફોર્મેશન, કે જે રૂપ એને આપ્યું છે એ હું બદલી નાખું. જેમ પહેલા એ ઝાડની છાલ હતી એનું રૂપ બદલી નાખીને એમાંથી નવી જ વસ્તુ ઉભી કરી. કારણ કે ચીપલા છે તો ચીપલામાંથી કેટલી બધી નવી વસ્તુ બનાવાય છે. માત્ર કાંકરા જ છે, અથવા દક્ષિણમાં આપણું જે અનાજ છે ચોખા, એ બધાને રંગીને એમાંથી જુદી જુદી જાતના કેટલા બધા બનાવે છે. તો આ રીતે સહભાગી થવું, સંરચના કરવી, ટ્રાન્સફોર્મેશન કરવું, એ એસ્થેટિક્સમાં બહુ મહત્વનું છે. હવે એનો અર્થ એ થયો કે તમે કોઈ કવિતા વાંચો કે તમે કોઈ ચિત્ર જુઓ તો યુ કાન ડુ ઇટ પેસિવલી, યુ હેવ ટુ રિએક્ટ ટુ ઇટ. અથવા બીજી રીતે કહીએ તો યુ હેવ ટુ ટ્રાન્સફોર્મ ઇટ ઇન ટુ એ ન્યુ રિયાલિટી ફોર યોર સેલ્ફ. એનું કારણ કે તમે પોતે એક જીવતા માણસ છો. યુ આર એ નકલીય સેન્ટર ઓફ સો મેની એક્શન્સ એન્ડ રિએક્શન્સ. તમારે નિમિત્તે કેટલા ઘાત સંઘાત, ક્રિયા પ્રતિક્રિયા, આની આખી ડાયનેમિક, આખી મૂવમેન્ટ ચાલ્યા કરતી હોય છે. અને એ મૂવમેન્ટનું ડાયનેમિક્સ જે અનુભવે છે તે જ એને ટ્રાન્સફોર્મ કરવાને માટે ઉદ્યત થાય. બાકી જે માણસો ટેવથી જીવે છે એને આવી કોઈ વૃત્તિ થતી નથી, કારણ કે એનામાં ડાયનેમિક્સ જ કશું નથી. ત્યારે એ અર્થમાં કહીએ તો આપણે શરૂઆતમાં જે વાપરેલો તે શબ્દ કરે છે મૂળમાંથી આવીને અને કૂંપળો ફૂટે છે, પાંદડા થાય છે, દાંડી હોય છે, એમાંથી શાખા થાય છે,
ફૂલ ફૂટે છે, ફૂલમાંથી ફળ થાય છે, આખી પ્રક્રિયા શરૂ થાય છે.
તો આને આપણે શું કહીશું? ધીસ ઇઝ ધી પ્રોસેસ. ત્યારે કળામાં એક ડિટેચમેન્ટ અથવા ડિસઇન્ટરેસ્ટેડનેસ છે. અને પ્રખ્યાત ચિત્રકાર પોલ ટી, જર્મન ચિત્રકાર પોલ ટી, જે બાઉહાઉસ નામનું જે ગ્રુપ થયું તેમાંનો મહત્વનો એક સ્થાપક, તો એને કહેલું કે ઘણા લોકો એવા છે કે એવો આગ્રહ રાખે છે કે ઝાડના મૂળમાં છે તે જ અમને પાછું મળવું જોઈએ, પણ બિટવીન ધ રૂટ્સ એન્ડ ધ ફ્રૂટ્સ, ઝાડના મૂળ અને પછી એના પર આવતા ફળ, એની વચ્ચે શું છે? ધેર ઇઝ ધ હોલ પ્રોસેસ ઓફ ક્રિએશન. એટલે એને કહ્યું કે કલાકાર તરીકે મારા માટે મહત્વની વસ્તુ શું છે? મૂળ નથી કે ફળ નથી, પણ એ બેની વચ્ચે જે બને છે તે મારે માટે મહત્વનું છે. અને એ વાત એક રીતે સાચી છે, કારણ કે વેન ધ વર્લ્ડ વોઝ ક્રિએટેડ વી વેર નોટ હિયર. આ જગતનું જયારે નિર્માણ થયું ત્યારે આપણે ખબર નથી, અને પ્રલય થશે ત્યારે પણ આપણે સાક્ષીરૂપે હોવાના નથી. ત્યારે જે વચલો ગાયો છે એમાં અવિરત સર્જન ચાલે છે, માણસો આવે છે ને જાય છે, સર્જન વિસર્જન એના આપણે સાક્ષી છીએ. એટલે વી આર કન્સર્ન વિથ ધ પ્રોસેસ એન્ડ નોટ વિથ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ સાથે કોને સંબંધ છે? જે વેપારી છે, જેને કંઈ લાભ ખાટવો છે અથવા જેને કંઈ નફો કરવો છે, એ લોકોને. ધ આર્ટિસ્ટ ઇઝ નોટ એ બિઝનેસમેન, ઇઝ નોટ એ ટ્રેડ્સમેન. એને તો પ્રોસેસમાં રસ છે, આ કેવી રીતે બન્યું. એટલે આપણી છે ને કવિતા વાંચવાની, ચિત્ર જોવાની, નૃત્ય જોવાની રીત બધી ખોટી છે. કેવી રીતે આપણે જોવા જઈએ છીએ બિઝનેસમેન તરીકે? કોઈ આરસપાનનો બનેલો તાજમહાલ જોવા જાય ત્યારે એને જોવાની કેટલી બધી દ્રષ્ટિ છે આરસપાનને, તાજમહાલને જોવાની. તો કોઈ જશે તો એ આરસપાનનો વેપારી હશે તો અત્યારે એનો ભાવ આટલો આવે એ રીતે જેનો વિચાર કરશે. એટલે આખો તાજમહાલ છે એ રૂપિયાના પાઈમાં સારવી લઈ શકે કે આટલો આવે. પછી ઘણા લોકો કળાને જોનારા એવા હોય છે સ્વભાવના, કે એ લોકો મકાનને નથી જોતા, સ્થાપત્યને નથી જોતા, પણ એ બાંધવાના માટે વાપરેલી પાલખને જુએ છે. વિચાર કરે છે કે આ તાજમહાલને બાંધવા માટે કેવી પાલક હશે, એ ક્યાં છે, એ મ્યુઝિયમમાં મૂકો. એટલે પાલક સ્કેફોલ્ડિંગને જોનારા છે. સ્કેફોલ્ડિંગ ઇઝ સેલ્ફ ઇઝ અ વર્ક ઓફ આર્ટ એમ કહેનારા લોકો છે. આ બીજી દ્રષ્ટિ થઈ. અને ત્રીજી દ્રષ્ટિ લોકો એમ કહેશે કે ચાલો આપણે પરણીને હનીમૂન કરવા ગયા તો ત્યાં તાજમહાલ આગળ બેસીને ફોટો પડાવી. તાજમહાલ પાછળ, તાજમહાલ પાછળ છે, એને જોતા નથી. એટલે એ માણસ તે મૂળ કળાકૃતિ તરીકેનું જે મહત્વ છે એને સ્વીકારવા જેટલો પોતે જો વિસ્તરતો નથી તો પછી એ શું કરે છે? એને સાંકડું કરી નાખે છે. એટલે રવિન્દ્રનાથે પછી આ લોકોની વાત કરતા કહ્યું છે કે આ લોકો કેવા છે? ઉપયોગિતાવાદી, યુટિલિટેરિયન. તમે કંઈ પણ વસ્તુ આપો તો કહેશે કે ભાઈ આ પણ શું કામમાં આવે? આપણે ઘરમાં કંઈક વસ્તુ રાખી હોય તો આપણે તરત પૂછે કે આ શું કામમાં આવે? એ જે છે તે અર્થે નહીં. એટલે આ કયા લોકો છે? ફંક્શનાલિસ્ટ અથવા તો યુટિલિટેરિયન, કે આનું ફંક્શન શું? એનું ફંક્શન છે પણ તે વ્યવહારની ભાષામાં સમજાવાય એવું નથી. એનાથી એને ઉલ્લંઘી જનારું છે, એને અતિક્રમી જનારું છે. દાખલા તરીકે આપણે પહેલા જયારે જીવનમાં આ બધી વસ્તુઓ હતી, માણસ વાપરતો ગયો, એને પથ્થરમાંથી પહેલા તો બધા ઓજાર બનાવ્યા. સ્ટોન એજમાં, પાષાણ યુગમાં એણે શું કર્યું? પથ્થરમાંથી બધા ઓજાર બનાવ્યા. હવે અત્યાર પણ તમે ગામડામાં જાઓ તો જે વાટવાનો પથ્થર હોય છે એનો કંઈ આકાર ન હોય તો ચાલે, એ વસ્તુને છૂંદી નાખી શકે એટલું હોય તો બસ. પણ પછી છે તે માણસ નવરો પડે ત્યારે કે છે ચાલો બેઠા બેઠા એને કંઈક ઘાટ આપીએ. હવે એથી અવળી પ્રક્રિયા પણ છે. દાવત પાસેના દાવકા નામના ગામમાં જૂનું સરસ મંદિર હતું, સુંદર ભોગ શિલ્પો વાળું, અને અમે જોવા ગયા તો એના બધા પથ્થરો જે તૂટી પડેલા તેને ઊંધા પાડીને લોકો કપડાં ધોવા માટે વાપરતા, મસાલો વાપરવા માટે વાપરતા હતા. એટલે એનું જે એસ્થેટિક ફંક્શન હતું એની પાછળ જે અપ્સરાનું જે શિલ્પ હતું તે અપ્સરા પહેલાં દેખાતી જ નહોતી, એને તો મરચા ને આદુ ધાણા જ દેખાતા હતા. એટલે આ આખું ગોઈંગ ઇન રિવર્સ, આપણે વિરુદ્ધમાં ગયા, બીજી દિશામાં ગયા. પણ તેવી રીતે જયારે માણસે શરૂઆતમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરવા માટે બનાવી હશે ત્યારે એટલાથી એને સંતોષ ના થયો. તમે જુઓ કે કચ્છમાં જાઓ તો સુડી કેટલી બધી જાતની આવે છે, કામ તો એક જ છે ને, ગાળવાળી ધાતુની પટ્ટી હોવી જોઈએ કે જે કાપી શકે. પણ પોપટ એના પર આવે, એના પર સ્ત્રી આવે, એના પર વેલપુલની ભાત આવે, આ કેમ હતું બધું? આ માણસને ગમતું નથી કશી વસ્તુને વરવી રાખવાની કે નરી એમ બિલકુલ એના વગરની, તો એનું કામ તો સોપારી કાતરવાનું જ છે. હવે દીવા તમે દીવો કરો, માટીના કોળિયામાં કરો તો માટીના કોળિયાનો આકાર પણ સરસ હોય છે. પણ પછીથી કેટલા બધી જાતના દીવાની બધી આકૃતિઓ થઈ, નાગની ફણાવાળો, સરસ કોઈ અપ્સરા અંગભંગી કરીને ઉભી હોય ને એની અંજલીમાં હાથમાં હોય દીવો એવો. અને પશ્ચિમમાં પણ કે એક માણસે તો ખાસ અભ્યાસ કર્યો છે કે યુરોપમાં 17મી-18મી સદીમાં લેમ્પ પોસ્ટ દીવાના થાંભલાઓ કેટલી જાતના હતા, તો કેટલી બધી જાતના થાંભલાઓ બનાવે છે. તેવી રીતે માણસે કપડાં પહેર્યા, તમે જોશો કે જ્યાં આગળ કેરાલા જેવો પ્રદેશ છે, જ્યાં આગળ પ્રકૃતિએ લખલું જ બધી શોભા મૂકી છે, અનેક જાતના રંગો, હરિયાળી, ત્યાં આગળ સ્ત્રીઓ કપડાં ગોળા પહેરે છે મોટેભાગે, કારણ કે પ્રકૃતિમાં રંગ છે જ નેની પડ છે. આપણો રંગ કંઈ ડંકાઈ જવાનો છે, દીપવાનો છે. મતલબ મારવાડમાં જાઓ તો ત્યાં બધું જ છે, તે ભૂખુભટ છે, કશું નથી વેરાન. ને ત્યાંની સ્ત્રીઓ સૌથી વધારે ભડક રંગના કપડાં પહેરશે. માણસને રંગનો, રંગની ભૂખ છે માણસને, માણસને એના વગર ચાલતું નથી. માટે ત્યારે પ્રકૃતિ જ્યાં નથી આપતી ત્યાં માણસને પાછું કરવું પડે છે. એનું એસું બતાવે છે કે માણસને આ વસ્તુ વગર ચાલતું નથી. એટલે તમે જ્યાં કળામાં એક સામાન્ય ઉપયોગની પણ જે વસ્તુ છે એ વસ્તુને પણ ડીફંક્શનલાઇઝ કરી નાખો. દાખલા તરીકે તમારા ઘરમાં સરસ તાંબાની તાંબા કોડી છે, આમ તો દરરોજ નવાના કામમાં વપરાય અને કાળી પડી ગઈ છે, પણ તમે એને સરસ માંજીને ઉજળી ચકચકતી કરો અને ઘરમાં એ કોચી જગ્યાએ મૂકો, સવારે આવતું સૂર્યનું કિરણ એના તાંબા પર પડે, આખી ઝળકી ઉઠે, એ વપરાતી નથી, એને એના ઉપયોગમાંથી ઊંચે ઉઠાવી લીધી છે. ત્યારે કળામાં આ એક વસ્તુ છે કે શરૂઆતમાં યુટીલીટી એન્ડ આર્ટ, આર્ટ વોઝ નોટ એ ડેકોરેટીવ પીસ, એ જીવન સાથે સમરસ થઈ ગયેલી વસ્તુ હતી. પછી જેમ જેમ આપણે આગળ વધતા ગયા તેમ તેમ શું થયું કે તમે ડીફંક્શનલાઇઝ કરો એટલે કળાનો પદાર્થ બને, જે આમ તો વપરાતો જ હોય, દરરોજના ઉપયોગની જ વસ્તુ હોય, દીવી હોય, પણ તમે એને ડેકોરેટીવ પીસ તરીકે મૂકો ઘરમાં, ત્યારે એમાંથી એક વસ્તુ એ થઈ કે કળા એ કેવી છે, સ્વયં પર્યાપ્ત છે. એટલે કે ઇટ ઇઝ નોટ એ મીન્સ ટુ એચીવ સમ અધર એન્ડ, કોઈ બીજી વસ્તુ સિદ્ધ કરવા માટે એનો ઉપયોગ થતો નથી. તમે એને એને ખાતર જ જુઓ છો, એને ખાતર જ તમે એને માણો છો. એ માણવાથી બીજું કશું મળશે એમ નહીં. દાખલા તરીકે રુદ્રાક્ષની માળા છે તો રુદ્રાક્ષની જે રચના છે તે મને ગમે છે માટે હું રાખું, પણ કેટલાક લોકો એ માળા ફેરવે એને રુદ્રાક્ષની રચના જુએ પણ નહીં, એના ટેરવા રોજ ફરતા હોય છતાં, કારણ કે ત્યાં આગળ શું છે, એ બીજી વસ્તુ મોક્ષ મેળવવાનું, પુણ્ય મેળવવાનું સાધન છે, પણ સૌંદર્ય અનુભવનું કે રસતૃપ્તિનું સાધન નથી, કે રસતૃપ્તિ એમાંથી થતી નથી. એટલે કળા વિશે બીજી વાત આપણે જે સમજવાની છે તે છે કે સામાન્ય રીતે એને ડીફંક્શનલાઇઝ કરવામાં આવે, ઉપયોગમાંથી પાછી ખેંચાણ લેવામાં આવે, અને એ રીતે એને એક જુદું અસ્તિત્વ મળે. અને એ અસ્તિત્વની લાક્ષણિકતા એ છે કે એ બીજા કશાને મેળવવા માટેનું સાધન નથી, પણ એ સ્વયં પર્યાપ્ત છે. તો આ રીતે આપણે જોઈએ. હવે એમાં એટલા જ કારણે ડિસઇન્ટરેસ્ટેડનેસ ઉમેરાય છે. આપણે ત્યાં જોશો કે કળા જીવનમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી હતી કે માણસ કળાથી જીવે છે એમ કહેવાની જરૂર નહોતી રહેતી. હજુ પણ તમે ગામડામાં જાઓ તો જો લોકો રહેતા હશે ને આજુબાજુ જંગલ હશે ને વાઘ હશે તો વાઘના ચિત્ર દિવાલ પર હશે, મોર હશે તો મોરનું ચિત્ર દિવાલ પર હશે. માણસ ત્યારે પ્રકૃતિથી એટલો જુદો નહોતો, જે બધું હતું એને પોતાની પાસે ખેંચી લાવીને જીવતો હતો. આજે પણ સ્ત્રીઓ પહેરે છે તો કેરીની ભાત, પાંદડાની ભાત એની સાડી પર હોય છે, મોરની ભાત એની સાડી પર હોય છે. એ જે વલયો પહેરે છે, બાજુબંધ પહેરે છે, એમાં પણ આ બધા પ્રકૃતિના પદાર્થોની છાપ હોય છે. ત્યારે એ પણ શું બતાવે છે કે માણસ આ બધું જ બને તેટલું પોતાના રોજબરોજના જીવનમાં આત્મસાત કરીને પોતાની જાતને વિસ્તારીને જીવવા માંગતો હતો. એટલે રવિન્દ્રનાથે પેલા માણસની મસ્કરી કરી છે, એક નાટકમાં આવે છે, ફાલ્ગુની નામના નાટકમાં આવે છે કે એક ડોસો હતો, તે રોજ આકાશના તારા સામે જુએ અને છે તે બહુ એનું મન બિચારાનું બળે ઉચાટ થાય ને કે આટલા બધા તારા આકાશમાં વેરફી માર્યા, એના કરતા એમાંથી મ્યુનિસિપાલિટીના દીવા બનાવ્યા હોત તો ટેક્સ તો ઓછો ભરવો પડત. હવે એને બિચારાને તારાની કંઈ જરૂર જ નથી. એટલે આમાંથી એટલે પછી પેલા બંગાળના એક બાઉલ કવિએ કહ્યું છે સરસ કે આ લોકો સૂરજમુખીના ફૂલને જોઈને રડે છે. કેમ રડે છે? તો કે કસોટીના પથ્થર પર ઘસીને કેટલા કસનું સોનું છે એવું કહેવાતું નથી, માટે રડે છે. તો સૂરજમુખીમાં આટલું સોનું કે છે, આવી રીતે દુનિયાને જોનારા લોકો છે જે વેપારના આંકડા જ માળી શકે છે અને કેટલી બાકી શ્રી પુરાણ બાકી પુરાણ કેટલી ખેંચી તે જ જુએ છે, જગતમાં બીજું કંઈ જોતા નથી. અને એમાં એમાં આખું વિશ્વ આટલું સમૃદ્ધ એ ચાલ્યું જાય છે એની એમને ખબર નથી. ત્યારે આ રીતે નૃત્ય જોનારા, હવે આજે આપણે ત્યાં જોશું કેટલાક લોકો એમ કહે છે કે ના હવે આજે તો કેટલા બધા ચિત્રકળાનું કામ કરતા હોય છે, ફાઇન આર્ટ્સમાં જાય છે, કોમર્શિયલ આર્ટ્સ કરે છે. પછી તમે મુંબઈ કે વડોદરા કે અમદાવાદનું છાપું વાંચો તો ફલાણા બેનનો આરંગેત્રમનો કાર્યક્રમ થયો અને એને નૃત્યની દીક્ષા આપી, આ પણ આપણે સાંભળીએ છીએ. પછી કેટલા બધા એક્ઝિબિશન્સ થાય છે ચિત્રના, વન મેન શો શિલ્પોના થાય છે ને આપણે એમ કહીશું. તમે અહીંયા પણ જોશો ને કેટલા બધા નમૂના છે. પણ જે આટલા બધા વિદ્યાર્થીઓ તમે નીચે જોયા એમાંનો કોઈ ભૂલે ચૂકે પણ ડોક્યુ કરી નહીં જોતો નથી કે આ બધું શું છે, કુતૂહલથી પણ નહીં. એટલા બધા એ લોકો વેગળા છે. ત્યારે આપણા જીવનમાં આ બન્યું છે એટલે કે કળાને જોવાની દ્રષ્ટિ નથી પણ સંસ્કારી કેવડાવવું હોય અને સારા ઘરમાં કન્યાને પરણાવી હોય તો ભાઈ એમ કે તો ભરતનાટ્યમ જાણે છે. હવે કળા છે એવું જે કળા, એ કળા એનો આનંદ એનો પોતાનો જ છે પણ એ નહીં, એ બીજું કશું મેળવી આપે છે માટે. એટલે આ પાછું યુટિલિટેરિયન ઇન્સ્ટિંક્ટ છે માણસની, તે એમાં કામ કરે છે. અને ત્યાં આગળ માણસ કેવો, રવિન્દ્રનાથ કહે છે કે માણસ જાતે કરીને મજૂર બનીને જીવે છે. મજૂર, આજીવિકા રળનારો મજૂર, ઘસડબોળો કરે છે. પણ એને કળામાં એક ગૌરવ અનુભવીને આ બધું જ હું ભોગવી શકું છું એવા જે દમામથી જીવવાનું એનું જે ગૌરવ તે એને કોઠે પડ્યું નથી. એટલે મજૂર બનવાનું પસંદ કરશે. દાખલા તરીકે જે માણસ રંગ કામ કરે છે અને રંગની છાપ પાડી આપે છે એ તો મજૂર જ છે. એ કોઈ દિવસ બેસીને ત્યાં જોતો નથી કે આ છાપનો આનંદ કેવો છે કે આ શું છે, કશું જોતો નથી. ત્યારે આ રીતે ધીમે ધીમે કળા માત્ર શણગાર બની ગઈ, એટલે કે જીવન સાથે ઓતપ્રોત થયેલી રહી નહીં. અને માટે એને પામવા માટે ફરીથી આપણે નવસરથી પ્રયત્ન કરવો પડે. એટલે એના માટે શાની જરૂર પડી? આર્ટ એજ્યુકેશન. જે વસ્તુ સાહજિક હતી, કે અમને યાદ છે કે અમે જયારે કોલેજમાં ભણતા તે જમાનામાં ઉદયશંકરના નૃત્યો, સિમકી નામની ફ્રેન્ચ સ્ત્રી અને ઉદયશંકર બંનેના નૃત્યો ચાલતા અને એ નૃત્યો જોવા જાય તો માણસ બહુ સંસ્કારી ગણાતો. એટલે અહીંયા પણ સ્વરવિલાસ નામની સંગીતની સંસ્થા ચાલે છે. તો તમે સ્વરવિલાસમાં જાઓ છો એમ પાંચ જણા પૂછે. તમે અમુક અમુક જે ક્લબ હોય આ છે તમે જાઓ તો તમે બહુ સારા માણસ ગણાવો. એટલે ત્યાં પણ પેલી બધી શેઠાણીઓ અમે દોઢ બે કલાક લાઇનમાં ઉભા રહીને માંડ છેક ઊંચે બેસીને કેપિટલ થિયેટરમાં મુંબઈમાં બેસીને એ નૃત્ય જોયેલા. પણ બધી શેઠાણીઓ જે કશું જ સમજે નહીં નૃત્યમાં, તે ત્યાં બેઠી બેઠી જુએ પોપકોર્ન પેલી ધાણી લઈ આવી હોય તો કચડ કચડ ચાવે. અને પેલી પેલી ભાઈ પાસે બેઠેલી શેઠાણીને કહે કે આ પેલી ત્યાં ઠેકડા માર્યા કરે છે અને કદાચ ચાલી હોત તો પાંચ માઇલ ચાલી ગઈ હોત. ત્યારે એને મન નૃત્ય એટલે ઠેકડા, અને એ પાંચ માઇલ ચાલી ગઈ હોત કે આ કરીને આ લઈ આવી હોત. એટલે રાધાકૃષ્ણને કહ્યું છે એક જગ્યાએ સરસ કે માણસને જયારે કશું કરવું હોય છે, એટલે મારે સ્ટેશને પહોંચવું હોય તો પછી હું ટૂંકામાં ટૂંકો રસ્તો લઉં ને ચાલુ, પણ મારે કશું જ નથી કરવું હતું. નૃત્ય કરીને મારે ક્યાં જવું છે? કશું નથી કરવું. મારા શરીરને મારે અનેક રીતે અનુભવવું છે, અને એ રીતે મારે આ આખા અવકાશને પણ અનુભવવો છે. ટૂંકમાં મારે આ વિશ્વને બને તેટલું એના વડે અનુભવી લેવું છે, બીજો કોઈ મારે હેતુ નથી. ત્યારે જ માણસ નૃત્ય કરે છે. આપણે કોઈને કોઈ નૃત્ય કરતો કરતો સ્ટેશને જાય તો આપણે એને ગાંડો કહીએ. ત્યાર પછી ચાલીને જ જવું પડે, ને જયારે ગાડી પકડવી હોય તો એ પ્રમાણે દોડીને જવું પડે અથવા વાહન કરવું પડે. તો આસામમાં તો એવા નૃત્યો થાય છે કે જેમાં બે કળા સાથે, એટલે માણસે કેટલો બધો પ્રયત્ન કર્યો છે તે જુઓ. ડી રિયલાઇઝ કરવું એટલું જ નહીં, પણ એથી ઈશ્વર જે કરી શકે તેનાથી આગળ જવું. કારણ કે તેની ત્યાં છે તે ગુલાલ પાથરે છે, અને એના પર પેલી જે નર્તકી હોય છે તે નૃત્ય કરે છે. હંસની ગતિનું એ નૃત્ય કરે છે, અને એ નૃત્ય એવી રીતે કરે છે, એના પગલા એવી રીતે પડે છે કે ગુલાલમાંથી હંસની છાપુપસી આવે છે. એટલે આ માણસ બને તેટલું. દાખલા તરીકે ત્યાં ચીનમાં એવા કલાકારો છે કે ચોખાના દાણા ઉપર 200 અક્ષર કોતરે છે. એટલે આ માણસ પડકાર જીલે છે કે કોઈ કે ચોખાનો દાણો એ ચોખ્ખો કંઈક રાંધીને ખાઈશું તો વધારે મીઠો લાગશે, એ ખાવાના કામમાં તો ના આવે, પણ છતાં તમારા હાથમાં જો એવો કંઈ ચોખાનો દાણો આવે તો તમે સંગ્રહી રાખશો. ત્યારે એમાંથી એક ત્રીજી વસ્તુ આવી કે જેવી તમે એને ઉપયોગના પ્રવાહમાંથી પાછી ખેંચી લીધી એવી રીતે એ વસ્તુ મરતી બચી ગઈ, બાકી તમે જે વાપરી એ તો ખૂટી ગઈ, એ તો ખર્ચાઈ ગઈ. તો આ બધું જે છે તે નાશવંત છે. આપણે જે બધું જોઈએ છે, આપણે વાપરી નાખીએ છીએ, ક્ષીણ થઈ જાય છે, પણ એવું શું કળામાં છે કે જેને માણસ હંમેશા સાચવી રાખવા માંગે છે? આજે આપણે તાજમહાલ વિશે ચિંતા થઈ કે મથુરાની રિફાઇનરીથી આખો આરસ પીળો પડતો જાય છે, અને હવે થોડા વખતમાં કરીએ અથવા દ્વારકાનું મંદિર છે કે સમુદ્રના ખારવાળા પવનોથી પથ્થર ખવાઈ ગયો છે, અને હવે જાજુ ટકે એમ નથી કે મહાબલીપુરમનું એ રીતે ખવાઈ ગયું. તો માણસ એને સંરક્ષણ કરવા ઈચ્છે છે. અસવન ડેમ બાંધતી વખતે ઇજિપ્તના પિરામિડને કેટલો કરોડોનો ખર્ચ કરીને ખસેડ્યા, તો માણસ કેમ આને સાચવી રાખવા માંગે છે? ત્યારે એમાં એવું કંઈક તત્વ ઉમેરાય છે કે જે ખરેખર માણસને અમરતાની પ્રતીતિ કરાવે છે. હું જે રીતે ગાંધીજી જે રીતે જીવી ગયા તે માટે આપણે એની ચંપલ પણ સાચવતા થઈ ગયા, બીજું જ કંઈ સચવાય એવું આપણી ગુંજાયશ નહોતી. પણ એવું કંઈક કર્યું માણસ કરી કે એને જે કર્યું તે આપણે બધું સાચવી રાખવાને માટે છે, એ પૂજ્ય બની ગયું. ત્યારે કળા બીજી વસ્તુ જે કરે છે તે આ કરે છે કે ઇટ સેવ્સ ધ ઓર્ડિનરી એન્ડ કન્ફર્સ ઓન ઇટ ઇમોર્ટાલિટી. જે તુચ્છ છે, જે ક્ષુદ્ર છે, તેને શાશ્વત બનાવે છે. એટલે તમે જોજો કે આપણે ત્યાં વેદકાળનું જે સાહિત્ય છે, વેદની રૂચા, એ તો કેવો શબ્દ હતો? સાંભળેલો શબ્દ હતો અથવા જોયેલો શબ્દ હતો. અને હાથે લખાયો લિપિમાં, લિપિબદ્ધ થયો નહોતો, છતાં આપણા સુધી આવ્યો, એનો નાશ ન થયો. કારણ કે ત્યાં શબ્દને એવી રીતે મૂક્યો. દાખલા તરીકે એ જમાનાના લોકોએ આજુબાજુ સમૃદ્ધિ જોઈ, પછી આર્યો બે વસ્તુ લાવ્યા, ઘોડો અને લોખંડ, ધાતુ, અને એને કારણે ખેતી થઈ, પછી હરિયાળી સમૃદ્ધિ વધી, અને ત્યારે પશુધન વધ્યું. ને એ જોઈને એમને થયું કે ઈશ્વરે જે કરેલું એમાં અમે કેટલું વધાર્યું. અને એ ઉદ્ગાર કાઢ્યો કે વયમ શ્યામ પતયો રહીણામ, અમે સમૃદ્ધિના સ્વામી થઈશું. આજે બુલંદ પડકાર ફેંક્યો ઈશ્વરે સર્જેલી બેરન વંજ્ય જમીન પર ઉભા રહીને. તો આપણે પણ આજે પણ આપણી છાતી ગર્વથી ફૂલી ઉઠે કે આ લોકો કેટલા પુરુષાર્થી હતા, કેટલા પોતાના પુરુષાર્થમાં શ્રદ્ધા ધરાવનારા અને આટલી બુલંદી ધરાવનારા હતા કે આવો ઉદાહરણ કાઢો, વયમ શ્યામ પતયો રહીણામ. પછી એવી રીતે દારૂડીઓ કેવી રીતે બોલે, સોમપાન કરનારો જે પ્રલાપ કરે છે તે. એટલે માણસના જીવનની કેટલી બધી, પછી ઉષાનું સુક્ત, પર્જન્ય સુક્ત, આખા જગતની એક વિશાળ પુરુષ તરીકે કરેલી કલ્પના પુરુષ સુક્તમાં, ત્યારે આ બધું તે જમાનાના માણસે જે રોમાંચ અનુભવીને કર્યું હશે, આપણે જયારે વાંચીએ છીએ અને આપણા ધ્વનિના આંદોલનો પ્રગટે છે, ત્યારે આંદોલનો તે વખતના આંદોલનો જોડે સંકળાય છે. અને તમે જુઓ તેની બધી પ્રાર્થનામાં શું છે, વિસ્તાર, વ્યાપ્તિ. અને એટલે આપણા ધર્મમાં પણ એમ કહ્યું કે સૌથી મોટું પાપ કયું, તો કે બ્રહ્મ સંકોચનું. બ્રહ્મ વ્યાપક છે, તમે તમારા કોઈ પણ આચરણને કારણે, તમારા કોઈ પણ વર્તનને કારણે તમે એને સંકોચી નાખો તો એ મોટું પાપ છે. એટલે આપણા સંત દાદુ ગયા ગોધરા પાસે, એક ગામમાં થઈ ગયા દાહોદ પાસે, તેમણે કહેલું કે એક ફૂલને ઉગવું હોય કે ખીલવું હોય તો એ આખા આકાશની બાંહેદરી માગે કે મારી ઉપર બહુ મોટું આકાશ છે તો હું ખીલીશ, આ શરત છે. ત્યારે આપણે પણ એક શબ્દ બોલવો હોય તો કેટલું મોટું આકાશ જોઈએ. પ્રેમીઓ બે વાત કરતા હોય છાની છપની, પણ એક એક ખીલતી કડી એ સાંભળે, પંખીના ટહુકાને સાંભળે, આકાશ સાંભળે, તારા સાંભળે, બધા સાંભળે, ત્યાં માટેનો મહિમા થાય છે. એટલે માણસ તુચ્છ ક્ષુદ્ર રહેવા નથી માંગતો, કળાને કારણે જે માન બને છે એ વિસ્તારે છે. એટલે જર્મન કવિ રિલ્કેએ કહ્યું કે દરેક માણસ આખરે શું કરતો હોય છે, કે તમારી આજુબાજુના ચેતનાના થોડા અવકાશને હું વિસ્તારી આપું એ મારી મારી મૈત્રીનું સૌથી મોટું કામ. ટુ ઇન્ક્રીઝ ધ સ્પેસ અરાઉન્ડ યુ ઇન વિચ યોર માઇન્ડ મે ફીલ એટ ઇઝ. એટલે આપણે પણ અનુભવ થાય છે ને, કેટલાક માણસોની પાસે બેઠા હોઈએ ત્યારે આપણને બહુ જ રૂંધામણ થાય, અકળામણ થાય, એમ થાય કે ચાલો હવે જતા રહીએ તો સારું. એ શું કરે છે, આપણી સ્પેસને સંકોચે છે. તમે મંદિરમાં જાઓ ને કેમ આનંદ થાય છે, કારણ કે મંદિર શું છે, કેટલો બધો મુક્ત અવકાશ. ખાસ કરીને તમે મહાદેવના મંદિરમાં જાઓ તો, વૈષ્ણવ મંદિરમાં તો બધું ઘણું બધું હોય છે, પણ મહાદેવના મંદિરમાં તો કશું જ નથી હોતું, ખાલી મુક્ત અવકાશ. ત્યારે ઘરમાં ને મંદિરમાં આ જ થાય છે, ઘરમાં બધું થાંસી થાંસીને ભર્યું છે, આ ખૂણો છે તો અહીંયા ખૂણામાં આ મૂકી દીધું, અહીંયા આપણે છાજલી બનાવી દીધી, અહીંયા સોફાસેટ મૂકી દીધો. આવડો મોટો ભગવાન મંદિરમાં બેઠો છે, એ બિચારાને કંઈ જોતું નથી ને, આપણે બધી લાખ વસ્તુ જોઈએ. તો આ સમૃદ્ધ છે એમ જાણીએ ક્યારે, કે એની પાસે અસબાબ કેટલો છે. જઈને આવીએ ને કહે છે કે હા, એ તો બે ટીવી છે, એક કલર ટીવી ને એક સાદું સ્ટીરિયો સિસ્ટમ છે. બધે આવીને કોઈને વાત કરીએ કે ભાઈ બહુ માણસ તો બહુ પૈસાદાર લાગ્યા, ત્યારે જ્યાં આ બધો ઉકરડો ઠાલવ્યો હોય ને અવકાશને રૂંધી નાખ્યો હોય ત્યાં માણસ ખોટી દ્રષ્ટિએ જોઈને શું કે આ માણસ ધનિક છે, પણ આપણે શું લાગે કે બહુ દરિદ્ર છે. એટલે દાદુ દયાળની વાત સાચી છે કે ફૂલની જેમ જો માણસને ખીલવું હોય, એક શબ્દને ખીલવવો હોય, જીવનને ખીલવવું હોય તો કેટલો બધો રિક્ત અવકાશ જોઈએ. એટલે રવીન્દ્રનાથ કહેતા કે ધનિક માણસનું ઘર નાનું હોય પણ બગીચો મોટો હોય, કે એની આજુબાજુ કેટલો મોટો બગીચો છે, ખુલ્લી જમીન કેટલી છે. ત્યારે આપણા જીવનમાં પણ એ પ્રમાણે છે. અને એટલે ત્યારે આ કોણ કરી શકે? તમે કવિતાની પંક્તિ વાંચો અને તમે દુકાનદાર જે કહે છે કે આ માલ હમણાં તાજો આવ્યો છે, કાલે ભાવ વધી જશે, લઈ લો, એ વાક્ય સાંભળો, અને આઈ એમ લાઈક એ ફ્લેગ સરાઉન્ડેડ બાય ડિસ્ટન્સીસ, રિલકેની પંક્તિ વાંચો, તો શું કહે છે કે પોતાની સ્થિતિ વર્ણવતા કહે છે કે મંદિર ઉપર ધજા હોય, શિખર ને શિખર ઉપર ધજા, ધજાની આજુબાજુ શું છે તો કે દૂરતા, અને દૂરતાનું પણ એને બહુવચન બનાવ્યું કે ડિસ્ટન્સીસ, અને પોતાની સરખામણી એની જોડે કરી કે આઈ એમ લાઈક એ ફ્લેગ સરાઉન્ડેડ બાય ડિસ્ટન્સીસ. આમ એકાકીપણાની લાગણી, કેટલો મોટો અવકાશનો વિસ્તાર કર્યો જો એક પંક્તિમાં. તેવી રીતે ઇટાલિયન કવિ ઉંગારેત્તી, એણે પણ કહ્યું કે ઓફ અધર ફ્લડ્સ આઈ હિયર એ ડોવ, ઓફ અધર ફ્લડ્સ, આ એક જ લીટીની કવિતા છે, એક જ પંક્તિની કવિતા. આ કવિ એવો છે ઉંગારેત્તી કે ત્રણ પંક્તિની કવિતા હોય, સાત પંક્તિની કવિતા હોય કે એક પંક્તિની કવિતા હોય, લાંબુ નહીં, પણ પછી આપણા મનમાં તમે ઉખેડો એને ત્યારે એનો વ્યાપ આખો સમજાય કે આટલું બધું એને કેવું છે. એટલે જો એમાં કેટલો બધો અવકાશ સંચિત કરીને રાખ્યો છે, તમે એક પંક્તિ વાંચો કેટલો બધો અવકાશ આપે છે. ત્યારે કહે છે ઓફ અધર ફ્લડ્સ, ત્યારે આપણે જાણીએ છીએ કે જગતમાં જળ પ્રલય થાય છે, બધા જ શાસ્ત્રમાં અને બધા ધર્મમાં જ કલ્પના છે કે જગતનો અંત ક્યારે આવશે, પ્રલય થશે ત્યારે, અને પ્રલય મોટે ભાગે કેવા, જળ પ્રલય. ત્યારે કહે છે કે ઓફ અધર ફ્લડ્સ, બીજા જે પૂર આવ્યા તેની તો આજે વાત કરું તો મને કેવું લાગે છે, આઈ હિયર એ ડોવ, એટલે જે તો ઘોલો ભૂગવતો હોય ને એવું લાગે છે. હવે આપણો જમાનો કેટલો બધો તુમૂલ સંઘર્ષ વાળો છે, કહેવા માટે આ પંક્તિ લખી કે પેલા બધા પ્રલયો, ફ્લડ્સ બહુવચન, પહેલા થયેલા જળ પ્રલયો, એ તો આજે જયારે વિચાર કરું છું ત્યારે હોલાના ઘૂઘવાટ જેવા લાગે છે. એટલે એટલા બધા પ્રચંડ પ્રલય વચ્ચે આપણે જીવી રહ્યા છીએ, તો એક પંક્તિમાં આખી માનવ નિયતિ, માનવ જાતિની દશા, એને વિશે એને વાત કરી, તો એ પંક્તિમાં કેટલું બધું ઠાંસીને ભરી છે, આપણે ઉખેડ્યું તો કેટલું બધું નીકળે. ત્યારે આ રીતે સમયનું પણ પરિમાણ જે બદલી નાખી શકે તે કામ કોનું છે, કળાનું છે. બાકી નહીં તો આપણે જે સમય સાંકડો છે એની સીમામાં રહીને જીવીએ છીએ, અકળાઈએ છીએ, રૂંધાઈએ છીએ, અને છતાં કશું નથી કરવાનું હોતું, ત્યારે આપણે એમ કહીએ છીએ કે સમય જતો નથી. ટુ કિલ ટાઈમ, સંસ્કૃતમાં પણ વિનોદ શબ્દ છે, નદ ટુ કિલ, એટલે વિનોદ કરવો એટલે સમયને મારવો, ટુ કિલ ટાઈમ. તો એક બાજુથી સમય જીરવી શકાતો નથી, એક બાજુથી સમય ઓછો પડે છે, એની રૂંધામણ થાય છે, અને ઘણીવાર અફસોસ કરીએ કે અરે આટલા વર્ષો ગયા હવે કેટલા રહ્યા, એની ચિંતા કરીએ છીએ. એટલે ગૃહિતો કેશેન મૃત્યુના ધર્મમ સમાચરે, યમ રાજાએ ચોટલી જાલી છે એમ માનીને ધર્મનું આચરણ કરવું. ત્યારે જુઓ કે આ સમય, ત્યારે કળામાં સમયનું એટલે આપણે જોયું કે કવિતામાં, ચિત્રકળામાં, શિલ્પમાં પુનર્વિધાન થતું હોય છે. માણસ પોતે સર્જાયો ત્યાં એની ઇતિ આવતી નથી,
પણ એ આખી સર્જનની પરંપરાને અતૂટ અવિરત ચાલુ રાખવા માંગે છે. તમે જો પાણીના ટીપાને પણ માઇક્રોસ્કોપમાંથી જોશો તો એમાં એક અણુની પાછળ બીજું અણુ એમ ચાલ્યા જ કરતું હોય છે. એટલે આખું વિશ્વ એક ગતિનો રાસ છે. અને એટલે વૈષ્ણવે રાસને રૂપે એના પ્રતિકથી આ વસ્તુને સાચવી લીધી છે સ્મૃતિમાં. ત્યારે આ ગતિ ચાલુ રહેવી જોઈએ. હવે આપણે જે જમાનામાં જીવીએ છીએ તેમાં આ ગતિને માટે જે જાતની પ્રાણ શક્તિ વાઇટાલિટીની જરૂર છે તે ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. એટલે એક બાજુથી બીજી પ્રવૃત્તિ શરૂ થઈ છે, એ પહેલેથી જ શરૂ થઈ છે, આજથી શરૂ થઈ છે એમ નહીં, પણ એરિસ્ટોટલના જમાનાથી જ. કે જ્યારે એમ કહેવાયેલું ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ મેન ઇઝ ધી સ્ટાન્ડર્ડ ઓફ મેઝર, એટલે કે એણે માપવાનું ધોરણ ઉપજાવ્યું, એથી કરીને અપરિમેય એવું આ જગત એ એના માપની સીમામાં આવી ગયું. એવી જ બીજી મહત્વની શોધ તે સિમ્બોલ એટલે કે પ્રતીક, ઇમેજ એટલે કે કલ્પન. ત્યારે માણસનો હંમેશનો પ્રયત્ન તો એ હોય જ છે કે એની ઇન્દ્રિયોના દ્વારે કેટલું મોટું વિશ્વ, કેટલું સંકુલ, કેટલું વિશાળ એવું વિશ્વ આવીને ઊભું હોય છે. સૂરજનું પહેલું કિરણ પડે તો બધા લોકો નેપાળમાં 3:30 વાગે સવારે એવરેસ્ટના શિખર પર પડતું પહેલું કિરણ જોવા જાય છે. એ કિરણ આવીને આપણને સ્પર્શે છે તો શું આપણને રોમાંચ થાય છે? કારણ કે જો એટલે અંશે આપણે ખરેખર જીવંત હોઈએ તો જ એનો રોમાંચ આપણને થાય. એટલે ગ્રેજ્યુઅલી વી આર ડાઈંગ અ સ્લો ડેથ, અને સજીવન કરવાનું કામ કળાનું છે. પણ કળાનો બીજા સાધનો માટે ઉપયોગ કરનારા માણસો છે, પોતાના અહંકારને પોષવા માટે, બીજા સાથે પોતાની સરસાઈ છે તે બતાવવા માટે, સંસ્કારીમાં ખપવા માટે, આપણે હમણાં કહ્યું તેમ. પણ જેણે સાચી કળા કે સાચી કવિતાની પંક્તિ એક સાચી રીતે વાંચી છે એ આ બધામાંથી છૂટી જાય છે. એને એ ગૌરવ કે અભિમાન એની કશી જરૂર લાગતી નથી. એટલે કળાનું સેવન કરનારો સાહિત્ય, કવિતા એના સંપર્કમાં રહેનારા માણસની મુખમુદ્રા જ જુદી હોય છે, એના અવાજનો રણકો જ જુદો હોય છે. એ અહંકારથી બોલતો નથી, કારણ કે એની સહાનુભૂતિનું ક્ષેત્ર એટલું બધું વિસ્તરેલું હોય છે. એસ્થેટિક્સમાં એક સંજ્ઞા છે, એમ્પથી. તમે ઊંચો પર્વત જુઓ તેની સાથે તમારી ચેતના પર્વતાકાર બની જાય, નદી જુઓ તેની સાથે તમારી ચેતના નદીની ગતિ વહેવા માંડે. તો માણસ આ શરીરના કારાગારમાં પુરાઈ રહેવા માંગતો નથી, એ અનેક રૂપ અનેક આકાર ધારણ કરીને અનેક રૂપે સમયને વિસ્તારીને અવકાશને વિસ્તારીને એ વિરાટ જ બનવા માંગતો હોય છે. ત્યારે ઉપનિષદમાં આ બે શબ્દોનો વિવેક કરીને આપ્યો, નાલ્પે સુખમ, અલ્પમાં સુખ નથી, ભૂમૈવ સુખમ, ભૂમા ઉપનિષદનો શબ્દ છે ભૂમા, ત્યારે એમાં જ સુખ છે. અને આપણો જે ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી, એમાં સૌથી પહેલા સૂર્ય અમારી બુદ્ધિને પ્રેરો એ વાત આવે છે. તે પહેલા પણ સૂર્ય કઈ બુદ્ધિને પ્રેરે? સૂર્ય જમા ઉધારના ચોપડા લખનારની બુદ્ધિને ન પ્રેરે, સૂર્ય પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીની બુદ્ધિને ન પ્રેરે, પણ સૂર્ય કોને પ્રેરે, કોની ચેતનાને પ્રેરે? તો કહે છે કે જેની ચેતના ભૂ ભુવ સ્વ, પૃથ્વી અંતરિક્ષ અને આકાશ, એ ત્રણેય લોકમાં જેની ચેતના વિસ્તરેલી છે એટલો જેનો વ્યાપ છે. તો પહેલા એની વાત કરી છે, એ નથી તો પછી એ ચેતનાને પ્રેરવાનો કોઈ અર્થ જ નથી. ચોરની ચેતનાને પ્રેરવાનો અર્થ શો? માટે એ પ્રાર્થનામાં સૌથી પહેલા ચેતનાના વિસ્તારની વાત કરેલી છે, અને તે ભૂમા. તો ભૂમામાં જ સુખ છે, નાલ્પે સુખમ. ત્યારે આ કળાનો સ્વભાવ છે કે તમારી જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને વિસ્તારે છે, પણ ઘણા લોકો એનાથી ગભરાઈ જાય છે. શ્રી અરવિંદના આશ્રમમાં એક ભાઈ આવેલા, તો શ્રી અરવિંદને યોગ શીખવતા કહ્યું કે તમારે બહુ આ બહુ સાદી વાત છે, આ કંઈ અટપટું કે અઘરું નથી. તમે છે ને તમારા મેડીએ બેઠા હો અને બારી ખુલ્લી છે ને, તમે નીચેથી બધા માણસોને પસાર થતા જુઓ તો તમને કેવું થાય છે? તમારા કોઈ સગાવાળા નથી, સંબંધી નથી, તમે માત્ર જુઓ છો, માણસો આવે છે ને જાય છે, તમે એનાથી બિલકુલ નિર્લિપ્ત છો, બેઠા બેઠા જુઓ છો ને છતાં નથી જોતા. ત્યારે એવી રીતે તમે તમારી ચેતનાના ગવાક્ષમાં બેસીને, ઝરૂકામાં બેસીને આ બધા વિચારો અને લાગણીઓ આવે છે એને જુઓ, જાય છે ને આવે છે, પણ મારે કશી લેવા દેવા નથી, એ રીતે જુઓ. આટલું કરો એટલે તમને તમારું મન પછી યોગને માટે અનુકૂળ થશે. તે પેલા એ કર્યું ને અડધા કલાકમાં ગભરાઈને દોડતો આવ્યો, અને એને અરવિંદને ફરિયાદ કરીને કહ્યું કે આઈ એમ બિકમિંગ એન ઇડિયટ. પેલું મન ખાલી ખાલી થઈ ગયું, વિચારોના ગમસાણ અટકી ગયા. તો માણસોને જો એકલો પડી જાય, બધું થંભી જાય, સમયનું ચક્ર ફરવાનો પણ અવાજ ન સંભળાય, તો માણસ ભાગો થઈ જાય છે. એને તો જોઈએ જ, ટ્રામનો, બસનો, મોટરનો અવાજ જોઈએ, પંખો ફરવાનો અવાજ સાંભળવો જોઈએ, ફ્રીજ ચાલે એનો અવાજ સાંભળવો જોઈએ, આજુબાજુમાં ચાર માણસ બોલે તેનો અવાજ સંભળાવવો જોઈએ, તો માણસને લાગે કે ના બધું સલામત છે. પણ જો એકલો પડી ગયો પોતાની જોડે, તો માણસને સૌથી પોતાનો સૌથી મોટો ભય કોનો છે? પોતાનો. એની જોડે એકલો પડવા માંગતો નથી, કારણ કે આપણામાં કોઈક છે ને જે હિસાબ માંગે છે. બીજાને તો આપણે સમજાવી દઈએ, અનેક કારણો આપીએ, અરે તમે જાણતા નથી આટલી મુશ્કેલી છતાં અમે આટલું કામ કરીએ છીએ, પણ પેલો અંદર બેઠેલો કહે છે કે હવે તું તારી ધૂર્તતાની સીમા જરા જાળવી રાખે તો સારું. ત્યારે પેલા કવિએ કહ્યું છે, રશિયન કવિ વોઝનેસેન્સ્કી, કે આ એમ રશિયાની લોકો વાતો કરે છે ને કે ભાઈ ત્યાં તો બધા લોકોને હદપાર કરે છે, સોલ્ઝેનિત્સિનને કાઢી મૂક્યો, સોખારીન પેલો વિજ્ઞાનીને કાઢી મૂક્યો. ત્યારે આ કવિ કહે છે કે એ તો ઠીક છે, એ બધી હદપારી તો સમજ્યા, રાજકારણની છે ને એના કંઈ ઉપાય થતા હશે, અથવા તો એને કારણે લોકો આપણને બિરદાવે, સુપરમેન ગણે, પણ મોટા મોટી હદપારી શું છે? એ ફરિયાદ કરે છે કે આઈ એમ બેનિશ્ડ ફ્રોમ માય સેલ્ફ, મને મારામાંથી હદપાર કરવામાં આવ્યો છે. ત્યારે માણસને સુખ શાનું છે, અથવા સુખ કરતા જડતા? કિર્કેગાર્ડે એમ કહેલું કે ટુ હેવ એન ઇન્ક્રીઝ કોન્શિયસનેસ, દેટ મીન્સ ઇન એક્સેસ ઓફ વોટ વી એકચ્યુઅલી નીડ ફોર લિવિંગ, ઇઝ અ સિકનેસ એન્ડ ટુ ડેથ. જો ઘણા માણસો એનાથી બચવા માટે કેટલો બધો પ્રયત્ન કરે છે, જીવવા માટે જેટલી જોઈએ તેટલી જ ચેતના, તેથી વિશેષ સહેજ પણ ચેતના જો આવી પડે કે મળી જાય તો માણસો છળી મરે, કારણ કે ઇટ ઇઝ સિકનેસ અન ટુ ડેથ. એવી ચેતનાની અતિમાત્રા, એવી માંદગી છે. કેવી છે? આ મરણ. અને એમાંથી પછી એંગસ્ટ એટલે ફિયર, જેને ક્રિકેટકાર કહે છે ટ્રેમ્બલિંગ, ભયથી ધ્રુજે. તો ક્રિકેટકાર કહે છે કે જે માણસ જીવતો થયો ને તેનામાં આ બધી નિશાની દેખાય. એટલે પછી પેલી ચેતનાને માણસો કાપી કૂપીને પોતાના માપની કરી લે છે. પોતાના માપની એટલે જો કારકુન હોય તો તેના માપની, માસ્તર હોય તો તેના માપની, ને કરોડાધિપતિ હોય તો તેના માપની, બધાના માપ નાના નાના. પણ કવિ જે કહેવો છે કે જેને એમ લાગે છે કે આઈ એમ બેનિશ ફ્રોમ માય સેલ્ફ, આપણે બધા તો બરાબર ગોઠવાઈ ગયા છે, જેમ પગમાં પગ જોડામાં ગોઠવાઈ જાય, જેમ પગ જોડામાં ગોઠવાઈ જાય તેમ આપણા સંસારમાં ગોઠવાઈ ગયા છે. તેવની ટેકણ લાકડી લઈ લીધી છે હાથમાં અને ચાલીએ છીએ, જાગીએ છીએ અને સૂઈએ છીએ, બપોરે આડે પડખે થઈએ છીએ, કોઈ વાર તાવ આવે તો થોડો બબડાટ કરીએ છીએ, બાકી આપણી પાસે બીજો કોઈ ભાષાનો ઉપયોગ નથી. તમે જુઓ, ને હું હંમેશા કહું છું કે આપણી ગુજરાતી ભાષા એ તો સાત માળનો મહેલ છે, તમને આખો રહેવા માટે આપ્યો છે, વાપરવા માટે આપ્યો છે, પણ આખા દિવસને અંતે તમે જોશો કે તમે કેટલા શબ્દો વાપર્યા તો તમને લાગશે કે તમે બહુ જ ઓછા વાપર્યા છે. 200 શબ્દમાં ચાલે છે, બેઝિક ઇંગ્લિશમાં 200 શબ્દ રાખ્યા છે, તો 200 શબ્દથી તમારો બધો વ્યવહાર ચાલે. એટલે આ પહેલા વાત કરતા મેં કહ્યું કે એક બીજું વલણ આ દુનિયામાં છે, અને તે વલણ કયું છે? એબસ્ટ્રેક્શન, એટલે કોન્ક્રીટમાંથી એબસ્ટ્રેક્ટમાં જવાનું. એટલે કહ્યું ને કે નર્મદા 800 માઇલ લાંબી છે, પણ 800 માઇલ સુધી ફરીને એનું લાંબાપણું અનુભવવાનો મને વખત નથી. એટલે નકશામાં માપ કાઢ્યું કે એક ઇંચ બરાબર આટલા માઇલ, અને એ પ્રમાણે મેં જોઈ લીધું કે 800 માઇલ લાંબી છે. આકાશમાં આ તારો આટલો દૂર છે તે મને પેલું માપવાનું ધોરણ મારા હાથમાં આવ્યું માટે મેં જાણ્યું, અને એનો ઘણો ઉપયોગ છે કે એથી 20 વર્ષ પછી ક્યારે સૂર્યગ્રહણ થશે તે કલાકને મિનિટ સાથે આપણે કહી શકીએ, કે જેવી તેવી શક્તિ નથી. અને એ ગણિત આપણી પાસે ન હોત તો માણસ ચંદ્ર પર પહોંચ્યો ન હોત, એ પણ સાચું. છતાં એની સાથે આપણે એક વસ્તુ ખોઈ પણ છે, અને તે મુક્ત અવકાશ એને આપણે ખોયો છે, બધું સંકુચિત કર્યું છે. માટે કળાની રીત જુદી છે. આ માપનું ધોરણ કોને કામમાં આવ્યું? ગણિતને. કળાનું કામ એથી ન સર્યું. ત્યારે કળાને આ ઇન્સ્ટિંક્ટ ફોર એબસ્ટ્રેક્શન, એનો પ્રતિકાર હંમેશા કરવાનો રહે છે, કે આપણે સંબંધો કેવી રીતે રાખીએ છીએ. ગણિતના દાખલા હોય તેમાં નામ નથી આવતા, અ બ ને ક, અએ બ ને 10 રૂપિયા આપ્યા, અ ને બ, એટલે એનું વ્યક્તિત્વ ભૂસી નાખ્યું છે. તેવી રીતે મેથેમેટિક્સ ધીમે ધીમે ભાષાના ક્ષેત્ર પર કબજો મેળવતું જાય છે. ફિઝિક્સમાં મેથેમેટિકલ સિમ્બોલ્સથી કામ ચાલે, ઇકોનોમિક્સ જેવા સોશિયલ સાયન્સમાં પણ હવે એલ્જીબ્રિકલ સિમ્બોલ્સથી કામ ચાલે, કારણ કે એમાં ચોકસાઈ આવે. ભાષાનું શું છે કે ભાષા એના મૂળમાં, એના સ્વભાવમાં જ સંદિગ્ધતા રહેલી છે. તમે એક વાક્ય બોલો કે તરત જ અર્થના વર્તુળો વિસ્તરવા માંડે, સામાન્ય વાક્ય બોલો તો. એ પાણી જેવો શબ્દ લો તો પણ એના કેટલા બધા અર્થ થાય. બધું પાણીમાં ગયું, પાણી ફરી વળ્યું, એનામાં પાણી નથી, ત્યાંથી માંડીને તમે કેટલા બધા પ્રયોગ કરી શકો, અને જેટલા ઉચ્ચાર ભેદ કરો તેટલા પાછા અર્થ જુદા થાય. મમ્મટે બતાવ્યું છે કે એક જ શબ્દ તમે 33 જુદી જુદી રીતે બોલી શકો, અને દરેક વખત એનો અર્થ જુદો થાય. દેખાય છે કે સાદો શબ્દ લો તો જેવો, તો બે વાક્યને જોડે પણ છે, તમે આવો તો સારું, એક જાતની વિનંતી. જો તમે આવું કરશો તો મુશ્કેલી પડશે, ચિંતા. તમે જો આવ્યા નથી તો હું જોઈ લઈશ, ધમકી. આ બધા તો જુદી જુદી રીતે બોલાય છે. એટલે મેં કહ્યું કે ભાષા તો સાત માળનો મહેલ છે, આપણે ક્યાં વાપરીએ છીએ? નીતિના ચોખલિયા વેલાને કારણે સ્લેંગ તો આપણે વાપરતા જ નથી. તમે અમેરિકન નવલકથા વાંચો ફિલિપ રોસની કે નોર્મલ, તો જે ભાષાના કેટલા બધા પોત પ્રગટ કરે છે તમને, તમે ચકિત થઈ જાઓ. ત્યારે આપણે તો ગાલે શરમના શેરડા પડ્યા તે ગોધન રામથી પડે છે, તે પડે જ છે. એનું મોડું ધોળું પૂણી જેવું થઈ ગયું, ગાંધીજી ગયા પૂણી ગઈ તો એ રહ્યું. એટલે રેડિયાળ ભાષા, અને એને પૂરેપૂરી વાપરવાની આપણામાં ગુંજાયશ નહીં, શક્તિ નહીં, બાકી ભાષાનો આપણે વાંક કાઢવાનો નથી. ત્યારે કવિ પાસે બીજો રસ્તો છે, એ તો આખી ચેતનાને પોતાનામાં સમાવિષ્ટ કરવા માંગે છે, આત્મસાત કરવા માંગે છે. કવિ કશાની બાદબાકી નહીં કરે, એમ નથી કહેતો કે મારાથી આટલું મોટું આકાશ નહીં જીરવાય. એને તો શ્લોક બનાવ્યો, ગગનમ ગગનાકારમ. આકાશ કેવું? તો કે આકાશના આકારનું. પણ નાનાલાલ કવિ કે ગગન ગોખમાં, એટલે આકાશને ક્યાં લઈ આવ્યા? કાઠિયાવાડના વઢવાણના ઘરના ગોખલામાં. તો એ સંકોચ થયો ને. ત્યારે સિમ્બોલ તો એ પ્રક્રિયા છે કે જેને કારણે વિસ્તરતું જાય. પણ ઇકોનોમિક્સમાં ને બધે આ એલ્જીબ્રિક સંકેતો બધા વપરાવા માંડ્યા ને સમીકરણો મંડાવવા માંડ્યા. સમીકરણમાં આ બરાબર આ, પછી એમાંથી વધારે વિકસવાનો કે જવાનો કઈ રસ્તો નહીં. વન વે ટ્રાફિક, વન ટુ વન કોરસ્પોન્ડન્સ. ત્યારે એ ભાષાને સીમિત કરે છે અને એબસ્ટ્રેક્શન લાવે છે. આજે તમારે તાર કરવો હોય કોઈ મિત્રને લગ્નના અભિનંદનનો, તો ટપાલવાળા કહેશે કે કોડ નંબર છે 21 કોડ નંબર. તમારા મનની લાગણી બધી બધું કહો તો જતબાજીઓ મૂકી દો 21 નંબર. તમારા સેમ્યુઅલ બેકેટે કહ્યું કે બે માણસોને બિચારાને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, આ જન્મ કેદ હતી, અને વળી એટલું કે બેને સાથે રાખેલા એટલું સારું. પછી બધી વાતો ખૂટી ગઈ. જોક્સ કરતા હતા તે પણ બધી હવે કેટલી કે. પછી પેલો કે જોક્સ તો બધા નંબર આપી દીધા, એટલે પેલો કે જોક નંબર 21, એટલે પેલો હસવા માંડે કે હા, આખું બોલવાની જરૂર ન પડે. એટલે આ રીતે બધું સારવી લીધું, સારવી એબસ્ટ્રેક્શન કરવા માંડી. જેનો વિસ્તાર હતો અને વિસ્તારનો જે વૈભવ હતો તે સંકોચીને લખાય છે કે નિશાળ હોય અને મોટર ચલાવતાના માટે નિશાળે જતું બાળક બતાવ્યું હોય તે અને આપણા ખોળામાં નું બાળક છે એમાં કેટલો બધો ફેર છે. એ ખોળામાં સમાતું નથી, કુદાકૂદ કરે છે, માં લઈને જતી હોય તો ઉછળી પડે છે. એની બધી ગતિ બધું જ બધું પેલામાં જતું રહ્યું. એટલે આ એક મરણની પ્રક્રિયા છે, સંકોચની પ્રક્રિયા છે, એબસ્ટ્રેક્શનની પ્રક્રિયા છે. ત્યારે કળા શું કરે છે? એ કોન્ક્રીટનો મહિમા કરે છે, એટલે કે મૂર્ત. હવે આપણા મનના ઘણા ભાવો છે. આપણે ઘણી વાર નથી કોઈ વાર એવું કહેતા કે મને કંઈક થાય છે. કેટલીક વાર માણસો જરા એથી આગળ વધીને કહેતા હોય છે, કંઈક સુખ જેવું દુઃખ થાય છે. તો પછી આપણે કહે તો વિરોધ થયો, સુખ જેવું દુઃખ થાય છે એટલે શું? તો આપણે તો એમ માન્યું કે સુખ એટલે સુખ અને દુઃખ એટલે દુઃખ. એવું નથી હોતું. સુખમાં દુઃખના તંતુ ગોઠાઈ જાય છે, દુઃખમાં સુખના તંતુ ગોઠાઈ જાય છે, અને એક સરસ ગંગાજમની ભાત હોય છે એની. પણ ભાષામાં ગુંજાયશ નથી, એટલે આપણે એમ કહીએ કે ના, આ તો પેલું ગણિત કહેશે કે આ તો વિરોધ કહેવાય. એક છે અને બે નથી. લોજિકમાં લો ઓફ આઈડેન્ટિટી, એ ઇઝ એ કેનોટ બી બી. પણ આપણું હૃદય ક્યાં એને ગાંઠે છે? એમાં તો એક સાથે કેટલી બધી વસ્તુ હોય. ત્યારે સાયકોલોજી વાળાએ વાત જાણીને સ્વીકારીને કહ્યું કે એમ્બીવેલન્સ, એટલે લાગણીની બહુમુખીતા. અને એરિસ્ટોટલે સ્વીકાર્યું કે કેથાર્સિસ કોનું કરવાનું, વિમોચન કોનું કરવાનું? તો કે પીટી એન્ડ ફિયર. અને પીટી એન્ડ ફિયર, દે આર નો ટુ ડિફરન્ટ થિંગ્સ, દે આર ધી આસ્પેક્ટ્સ ઓફ વન એન્ડ ધ સેમ ફિલિંગ. ત્યારે આ એમ્બીવેલન્સ દોસ્તોયેવ્સ્કી કેમ મોટો નવલકથાકાર ગણાય છે? કારણ કે એણે લાગણીની બહુમુખીતા સ્વીકારીને પાત્રોમાં બતાવી. એ બધા લેખકોનું ગજું નથી. માટે આપણે સમજીએ છીએ કે એબસ્ટ્રેક્શન, હવે વચમાં ચિત્રકળામાં એબસ્ટ્રેક્શનનો યુગ આવ્યો. બ્રાન્કુસીનું શિલ્પ છે, બ્રાન્કુસી નામનો પ્રખ્યાત શિલ્પી ઇટાલિયન, એનું શિલ્પ છે ધ ફ્લાઇંગ બર્ડ. તો પંખી ઉડવાના માટે તૈયાર થાય છે, પાંખ સંકેરેલી રીતે પસારે છે, પછી ઉડવાની ગતિથી ઉપર જુએ છે અને એક મોટા ધક્કા સાથે આકાશમાં જાય છે અને પછી એક ઊંચે જતા એક આખી રેખા માત્ર બની જાય છે અને પછી આકાશમાં સ્થિર થાય છે. આ બધું તમારે એક સાથે બતાવવું હોય તો શું કરો? પ્રાંકુશે માટે શિલ્પી તરીકે શું હતો સમસ્યા કઈ હતી? આ ફિલ્મમાં તો તમે આ આ આ એમ કરીને ધીમે ધીમે ક્રમ બધા બતાવો, પણ ચિત્રમાં તો એક જ તમે જે ચિત્ર આંક્યું છે એમાં તમારે આ બધું જ સૂચવાવું જોઈએ. પેલો જેવેલિન થ્રો ભાલો ફેંક કરનારો જે છે અખાડાબાદ માણસ છે, એ જેવેલિન થ્રો કરવા માટે ત્યાં જાય છે, ભાલો હાથમાં લે છે, પછી આગળ ફેંકતા પહેલા થોડો પાછળ હાથ લઈ જાય છે અને પછી જોરથી ઘા કરે છે અને ભાલો દૂર જાય છે. આટલી બધી જ વસ્તુની પૂરેપૂરી શક્યતાઓના સૂચન તમારા ચિત્રમાં કે તમારા શિલ્પમાં હોવા જોઈએ. જુઓ કે કળાકાર આ બધાના પર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે. જે પ્રકૃતિમાં નથી તો કહે છે કે હું સિદ્ધ કરીને બતાવીશ. એટલે હી ઇઝ ઇન સર્ચ ઓફ ધેટ એલિપ્ટિકલ લાઇન, જેને પારિભાષિક ભાષામાં કહે છે એલિપ્ટિકલ લાઇન, કે જ્યાંથી આગળ પાછળ બધાનું સૂચન થાય, એ રેખાને એ શોધે છે. ત્યારે આમ અત્યારે જીવન એવું છે કે તમે સંકેત બધા છે, લાલ દીવો થયો એટલે તમે અટકી જવાના, લાલ એટલે ભય સૂચક, લીલો થયો એટલે તમે ચાલવાના, તે પ્રમાણે રસ્તે એરો બતાવ્યા હોય નિશાન કર્યા હોય તે પ્રમાણે તમે વળવાના. એટલે આ બધું જ્યારે જીવનમાં વ્યાપતું જાય છે ત્યારે આપણે શાનાથી સંતોષ મેળવતા થઈ ગયા છીએ? સબસ્ટિટ્યુટથી. એટલે મૂળ વસ્તુ સાથેનું આપણું સંબંધનું જે સ્વરૂપ છે તે બદલાતું જાય છે. એટલે ધીસ ઇઝ એન એજ ઓફ સબસ્ટિટ્યુટ. એટલે મૂળ વસ્તુ સાથેનો જે સીધો પ્રત્યક્ષ સંપર્ક એ તૂટતો જાય છે. હું કશાક બીજા દ્વારા એ વસ્તુને જાણી લઉં છું. એટલે આ જગત છે એની સાથે મારે સીધો સંબંધ નથી પણ પરોક્ષ સંબંધ છે, અને એટલે એની જે પ્રત્યક્ષતા જે છે એ ધીમે ધીમે તૂટતી જાય છે, માટે જગત પરાયું બનતું જાય છે. એટલે આ સ્થિતિ તો કોઈ પૂછે કે કળાની જરૂર શી છે? તો કે છે ગણિતનો વિકાસ, વિજ્ઞાનનો વિકાસ, સ્ટાન્ડર્ડ ઓફ મેઝર, આ બધાને કારણે જે એબસ્ટ્રેક્શન વધતું ગયું અને માણસ મૂળ પદાર્થને બદલે એની અવેજીથી સંતોષાતો ગયો અને એ સ્થિતિમાં જગતને ખોતો ગયો અને જગત સાથેના સંબંધમાં આવેલી ઉણપને કારણે એટલે અંશે પોતાને પણ ખોતો ગયો, પોતાને પણ સંકુચિત અને હ્રસ્વ કરતો ગયો, એમાંથી પોતાનો મહિમા ફરીથી પામવાને માટેનો પ્રયત્ન કરે છે, એમાં કળા એને મદદ કરે છે. તો આ માટે કળાની જરૂર છે. હવે ઘણા બધા કવિઓએ, ચિત્રકારોએ, કળાકારોએ આને માટેના પ્રયત્નો કરે. દાખલા તરીકે સંગીત, તો સારે ગમ પધની સા એમાં જે એટલા જે સૂર એમાંથી સારવી લીધા એ એબસ્ટ્રેક્શન થયું, પણ ત્યાં સંગીત અટક્યું નહીં. પણ આ સારે ગમ પધનીના જુદા જુદા સંબંધો યોજીને કેટલી બધી રાગ રાગીણીઓ વિસ્તારી, અને એ તમને સાંભળતા એમ થાય કે એમાં સંગીતકારે તમારા ચિત્તની, તમારા મૂડ્સ, મનની જુદી જુદી મનોદશા અને એના જે પોત, એનું જે ટેક્સચર, એની સાથે મેળ બેસે એવી રીતે બધા આ સંબંધો જોડ્યા, અને એ સંબંધો જોડીને તમારા મનની સાથેનું અનુસંધાન કર્યું. તો જુઓ, સૂક્ષ્મમાં અટક્યા નહીં, અમૂર્તમાં અટક્યા નહીં, સારવણી કર્યા પછી આગળ વધ્યા અને આટલે સુધી પહોંચ્યા. એટલે આજે સંગીત તો આપણે જાણીએ છીએ કે સંગીતમાં જેટલો વિસ્તાર છે તેટલો કશામાં નથી, શ્રુતિ જેટલી વિસ્તરે છે તેટલું કશું વિસ્તરતું નથી. તો તમે આ એ જ સંગીતની રીતે બોલો તો તમને આંગળી જાળીને જુદા જ લોકમાં લઈ જાય છે, અને અમૂર્ત છે તો અમૂર્ત છે, કારણ કે તમારા ભાવની છબી મનના ભાવની એ બરાબર આંકી આપે છે. એટલે મલારમે જેવા કવિએ તો એમ કહેલું કે ઓલ આર્ટ એસ્પાયર ટુ ધ કન્ડિશન ઓફ મ્યુઝિક. હવે આપણા જમાનામાં બધી જ કળા સંગીત થવાની માટેની મહત્વાકાંક્ષા રાખે છે. એટલે સંગીતની જે વ્યાપ્તિ છે અને સંગીત સંબંધો જોડવાની ભૂમિકા જે સૂક્ષ્મતાથી રચી આપે છે, એ રચવાને માટે દરેક કળા જાણે કે પ્રયત્નશીલ હોય એવું લાગે છે. ત્યારે કળા પોતે જે છે કે પોતાનું જે માધ્યમ છે એને ઉલ્લંઘી જઈ જવામાં કેટલી હદે ઉલ્લંઘી જઈ શકે એને માટેનું મોટો વિક્રમ સ્થાપવા માટે છે. એક દાખલો લઈએ કે તાજમહાલમાં ફૂલ ખીલતા ફૂલની કળીઓનું શિલ્પ છે. હવે ફૂલની પાંદડી કોમળ હોય છે ત્યારે તમે જોશો કે કળાકારને કે શિલ્પીને એમ મન થયું કે પથ્થરનું પથ્થરપણું બિલકુલ ગળી જાય, નીકળી જાય અને ફૂલની કુમાશ એનામાં આવે એ મારે કરવું જોઈએ તો હું શિલ્પી ખરો. હી ક્રિએટેડ ધ ચેલેન્જ એન્ડ હી એક્સેપ્ટેડ ઇટ. પછી તાજમહાલમાં પાણીના હોજ છે, ફુવારા છે, પાણી છે, તે શા માટે? તો કે આ પથ્થરની સઘનતા છે એને ઓગાળી નાખવા માટે. એ આખો જાણે કે પથ્થર વેતો થઈ ગયો હોય એવી તમને ભ્રાંતિ થાય. તો પેલામાં ફૂલની કળી જેવો માસૂમ, દાખલા તરીકે તમે વડોદરાના અહીંયા મ્યુઝિયમમાં જોવા જશો તો શિલ્પ છે, આરસપાળનું શિલ્પ છે, બાળક અગત ઓશિકા પર ગાલ ટેકવીને સૂતું છે, પણ બાળકનું એ નાજુક અંગ, એનો કુમળો ગાલ અને એનો આછો સરખો દાબ જે આરસ પર આવે છે, તે દબાયેલો આરસ, દબાયેલું ઓશિકું, આ બધું બહુ જ ખૂબીથી સરસ રીતે એને કર્યું છે. એમાં પથ્થર તો શરૂઆતમાં આપણે કહેલું કે જે વાસ્તવિકતા રેડિયાળ બનીને આપણે માટે નિરસ બની જાય છે અને જે ઇન્દ્રિયજન્ય અનુભવો એની નવીનતા ખોઈ બેસે છે, જેની આપણને ટેવ પડી જાય છે, અને એ રીતે એક આખું જગત ધીમે ધીમે આપણાથી દૂર સરી જતું જાય છે, ત્યારે એ જગતને એનું ફરીથી નિર્માણ કરવાને માટેનો પ્રયત્ન કળાનો હોય છે. એટલે ફ્રેન્ચ કવિ રેમ્બો કે બોડલેર, એમનો પ્રયત્ન આ બધા રૂઢ થઈ ગયેલા ઇન્દ્રિય અનુભવ જેમાંથી નવીનતા, કુતૂહલ, વિસ્મય જતું રહ્યું છે એ બધાને અસ્તવ્યસ્ત કરી નાખીને એમાંથી એક નવું જગત સર્જવાનો મહત્વાકાંક્ષી પ્રયત્ન હતો. એટલે રેમ્બોએ તો આખી બારાખડી પણ એના પર જે વોવેલ્સ પર કાવ્ય લખ્યું છે તેમાં એની નવી જ રીતે કલ્પના કરી છે. એ ઇઝ બ્લેક, ત્યાંથી શરૂઆત કરે છે, અ કાળો છે, એ ઇઝ બ્લેક. તો જુઓ કે આ કેટલો બધો મહત્વાકાંક્ષી પ્રયત્ન છે કે આખું જગત ફરીથી નવેસરથી વસાવવું, આપણા બધા રૂઢ પ્રતિભાવો કે આ ગરમ છે, આ ઠંડુ છે, આ સુખદ છે, આ દુઃખદ છે, એ બધા જ બદલી નાખવા. અને એડવેન્ચર્સ ઓફ ધ ડ્રંકન બોટ, એટલે નશો કરેલી હોડીના પરાક્રમો, અને નશો કરેલી હોડી એ કોણ? કવિ. અને નશો શાનો? તો કે આ રેડિયાળ બની ગયેલું જગતને સાવ પલટી નાખીને નવી રીતે જોવાનો નશો. ત્યારે કવિઓએ આવા પ્રયત્નો કર્યા છે એનું કારણ કે આપણને જે સૌથી વધારે જીવનની વિરોધી કોઈ વસ્તુ હોય તો તે ટેવ છે. આઈએ રિચર્ડ્સ નામના વિવેચકે દાખલો આપ્યો છે જેસ્ટાલ્ટ સાયકોલોજીની ટર્મ્સ વાપરીને, કે તમે ત્રિકોણની બે બાજુ દોરો એટલે આપોઆપ તમારું મન ત્રીજી રેખા દોરી દે છે, કારણ કે તમને ત્રિકોણનો ખ્યાલ છે. એવી રીતે જગતમાં આપણે આપણા મનની અંદર જેની વિભાવના છે તેને આધારે ચોકઠાઓ રચીને જગતને ગોઠવતા જઈએ છીએ. પણ ધારો કે ચોકઠાઓ જ તોડી નાખ્યા તો, ધારો કે વિભાવનાઓનો આધાર જ છોડી દીધો તો જગતને નવેસરથી જોવાનો પ્રયત્ન કરવો પડે. દાખલા તરીકે આપણે પાણી પીએ છીએ, હું જે ગ્લાસ હાથમાં લઉં છું તો હું એનાથી થતો જે સ્પર્શ, એનું લિસ્સાપણું, એની શીતળતા, એથી થતું સુખ, આ બધું કશું વિચારતો નથી. કારણ કે ત્યારે મારા મનમાં મારા માટે જે વસ્તુ વધારે આગળ પડતી છે તે તરસ છે, અને તરસને છીપાવવા માટે માત્ર પાણી પીઉં છું. તો ત્યારે પાણી જે ગ્લાસમાં મૂક્યું છે તે ગ્લાસ, એની સરફેસ, એનું ટેક્સચર, એનો ફીલ, આ બધું જ છે. પણ ત્યારે આપણે બધું બાદ કરી નાખીએ છીએ, કારણ કે આપણા જૈવિક પ્રયોજનમાં, બાયોલોજીકલ ફંક્શનમાં એની જરૂર નથી. એટલે ધીમે ધીમે જેમ આપણા ફંક્શન્સ, પ્રયોજનો સાંકડા થતા ગયા, તેમ તેમ જગત પણ એટલા માપનું ટૂંકું ને ટૂંકું થતું ગયું. એટલે એક અર્થમાં વી હેવ ઓલરેડી લોસ્ટ ધ પેરેડાઇઝ. એટલે જે ખરેખર આટલું સમૃદ્ધ જગત આપણને આપ્યું છે એ આપણે ખોઈ તો નાખ્યું જ છે, અને ઘાંચીના બળદની જેમ આ સંસારના ચક્રમાં આપણે ફરીએ છીએ, આજુબાજુ કશું જોતા નથી. ત્યારે એમાંથી કળા આપણને ફરીથી મુક્ત કરીને એક નવું સ્વર્ગ આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે વ્યવસ્થા લાવવાના જે બધા પ્રયત્નો છે એ સમૃદ્ધિને ભોગે થતા હોય છે. તમે કોષ્ટકમાં અમુક વસ્તુને મૂકી દઈ શકો, પણ જે ન સમાતું હોય તેને બહાર કાઢી નાખીને. એટલે મોડર્ન એસ્થેટિક્સમાં જે કેઓટિક છે, જે અરાજકતામય છે, તેનો તિરસ્કાર નથી, પણ તેના કૌવત સહિત, અરાજકતામાં જે કૌવત રહેલું છે તેની સહિત એનો સ્વીકાર છે. વર્જિનિયા વુલ્ફ નામની લેખિકાએ કહેલું કે લાઈફ ઇઝ નોટ એ સિરીઝ ઓફ ગિગ લેમ્સ. કે ઘણા લોકો જીવનને એમ માની લે છે કે શેરીમાં જે હાર બંધ દીવાઓ બંને બાજુ ગોઠવેલા છે એવા કોઈ વ્યવસ્થિત ક્રમમાં જીવન ગોઠવાયેલું છે. ત્યારે વર્જિનિયા વુલ્ફે કહ્યું કે આ સમજ ખોટી છે, જીવન એવું નથી. આપણને જે સમયનો પરિચય છે એ સમય આપણી સગવડ પૂરતો સીધી લીટીએ ચાલતો હોય એવી આપણે કલ્પના કરી છે. ઇટ ઇઝ કન્વીનિયન્ટ ફોર અસ ટુ ઇમેજિન ટાઈમ ટુ બી લિનિયર. ફૂટપટ્ટી મૂકી હોય અને એના પરથી કીડી સીધી ચાલી જાય એમ જાણે કે સમય ચાલે છે એમ આપણે માનીએ છીએ, પણ એવું નથી. હું એક શબ્દ બોલું એનાથી તમારા મનમાં એવા સંસ્કારો જાગે કે જેથી તમારું મન ભૂતકાળના કોઈ એક દિવસની ક્ષણમાં જઈને સ્થિર થાય. એ સાથે તમે વર્તમાનમાં પણ છો, તમે મારા શબ્દો સાંભળો છો, અને એથી હવે પછી જે બનવાનું છે એને વિશેની પણ કલ્પના તમારા મનમાં આવે. એટલે સાચા અર્થમાં સમયને લાગે વળગે ત્યાં સુધી આપણે બધા ત્રિવિક્રમ છીએ, ત્રણેય કાળમાં એક સાથે પગલા ભરતા હોઈએ છીએ. તો પછી જ્યારે આપણે નવલકથામાં, વાર્તામાં, કવિતામાં સમયનું આલેખન કરીએ ત્યારે સમય સીધી લીટીએ જાય છે.
મેન હેઝ બીકમ રાધર એ ડિસ્ટ્રક્ટિવ એજન્ટ દેન એ ક્રિએટર. હવે એ સ્થિતિમાં એ કેમ બન્યું અને આપણી સૌંદર્યની જે વાત છે તો આપણે માત્ર સૌંદર્યની વાત નથી કરવાની, કારણ કે એસ્થેટિક્સનો અર્થ બદલાતો જાય છે. બ્યુટી ઇઝ અ નિગ્લેક્ટેડ કોન્સેપ્ટ ઇન મોડર્ન એસ્થેટિક્સ. ઇઝી બ્યુટી કેરીક જે હતા ત્યાં સુધી જે આઈડિયા ઓફ બ્યુટી વોઝ પ્રિડોમિનન્ટ, પણ પછીથી નવા એસ્થેટિક્સમાં આપણે સૌંદર્યની જ વાત કરીએ છીએ એ જરૂરી નથી. ઇવન અગલી હેઝ ઇટ્સ પ્લેસ ઇન એસ્થેટિક્સ, નોટ બ્યુટી બટ પાવર. એ આપણે નવેસરથી વિચારીએ તો એ રીતે વિચારવાનું રહેશે. પણ આ વાત સાચી છે કે કશાકનું નિર્માણ કરવું, સર્જન કરવું, ટુ ક્રિએટ સમથિંગ, એના માટેની જે નેચરલ ઇમ્પલ્સ છે, જે સાહજિક વૃત્તિ, તે કદાચ હવે એટલી પ્રબળ રહી નથી. એટલું જ નહીં પણ એવા ઘણા માણસો છે, અને આપણા કવિ રવિન્દ્રનાથે પણ ફરિયાદ કરેલી કે જેણે એક ફૂલને ખીલતું જોયું નથી, પંખીનો ટવકો સાંભળ્યો નથી અને કોઈને બે મીઠા શબ્દો કહ્યા નથી અને જેના મુખ